अधर्म सर्गो उत्खननस्य कर्ता धर्मान्वयस्य अधिकपुष्टिकर्ता स प्रीतां मे अखिल पापहर्ता हरे स्वभक्ते सह दुःखहर्ता। बोलो स्वामी नारायण भगवान श्री हरि कृष्ण महाराज, श्री घनश्याम महाराज, श्री राधाय रमण देवनि। મોઢા પર નામ કે નાખો એમ સીધું મોઢા પર ન આવે આને ખાલી ફરો બસ 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 અદ્ભુત સત્સંગ છાવણીના માધ્યમથી દિવ્ય પ્રજા પ્રકરણ હિંમત હારી ગયેલો જીવ એમ લાગતો હોય કે હવે ધામ સુધી નહીં પહોંચાય એને હિંમત પૂરી દે ચિંતા કરીમાં મહારાજ જાણે એમ કે હું તારી સાથે છું। કોઈ વાત અસંભવ ક્યારે બને? તારે તારા જોરથી કરવાનો હોય તો અસંભવ બને। હું તારી સાથે છું, તારા બધા કામ હું કરી દઈશ। એવી અદભુત પ્રચાર પ્રકરણની કથા પૂજ્ય પૂર્ણેશ્વર સ્વામીએ આપણે દિવ્યતાથી સમજાવી। આવો હવે આપણે સાંભળીએ ગોપાળાનંદ સ્વામીની વાત। ક્યાં પહોંચ્યા પ્રભુદાસભાઈ? કેટલી થઈ? કોણ કે છે? વિશાંગળી કરો, કેટલી થઈ હશે? કોઈને કંઈ કહેવું છે? 27 કહે છે, 30। વસદેભાઈ શું કયો છે? કેટલી પૂરી થઈ? 30। છેલ્લી કાલ કોની વાત આવી હતી? કેવું મંગ સદ્ધનવાને અર્જુન તાકાતમાં સદ્ધનમાં મહાન છે, શરણાગતિમાં અર્જુન મહાન છે। સામર્થ્ય વધે કે શરણાગત પણ વધે? શરણાગત પણ વધે। શરણાગતિની રક્ષા ભગવાન પહેલા કરે એ અદ્ભુત છેલ્લી વાત આવી હતી। હવે આપણે જોઈએ 31મી વાત અને પરચા પ્રકરણમાં પણ મહારાજે એ બધા શરણાગતની જ રક્ષા કરી છે, યાદ રાખજો। સામર્થ્યવાનની કોઈ નથી કરી, એ કે સામર્થ્યવાન નહોતા ભલામણ મહારાજને આપવા માટે એક રૂપિયોનો એને સામર્થ્યવાન કેમ કહેવા? એક રૂપિયો ન હોય, કોકનું લઈને કોકને તે ગીરવું મૂકીને પછી 7 રૂપિયા મારને આપે, બોલો એટલે સામર્થ્યવાન હતા? પણ કેવા હતા? શરણાગત હતા। શું હતા? શરણાગત। શરણાગત બનીએ, બસ શરણાગત દાસ હોય। શરણાગત કેવો હોય? દાસ હોય, અને દાસની રક્ષા ભગવાન પહેલા કરે। અને શ્રીજી મહારાજે કહ્યું છે, અનઅધિકાતિશ્ય નિરંજન નિર્વિકાર સ્વરૂપ જાણવાને અર્થે માયા મયા કૃતિતમો શુભ વાસનાનામ કર્તુમ નિષેધ મૃદા ભગવત સ્વરૂપે નિર્બીજ સાંખ્ય મતયોગ યુક્તિભાજમ। એ શ્લોકના અર્થને સમજીને પોતાની બુદ્ધિને અતિશય શુદ્ધ કરીને જે ભાગવતનું છે તો શુદ્ધ સત્વમય છે, ને જે સંકલ્પનો દેહ છે તે સ્થૂળ દેહની પેઠે પડ્યો ન રહે, ને બ્રહ્મયતનું છે તે તો નિર્ગુણ છે, ને ચૈતન્યનું બંધાય છે। સમજાણું કે એમાં ફેર વાંચીએ આપણે? શ્રીજી મહારાજ કહ્યું છે, અવધિકાતિશય અતિશય જ નિરંજન નિર્વિકાર સ્વરૂપ જાણવાનો અર્થે, એટલે ભગવાન નિરંજન અતિશય નિરંજન, એનો મતલબ કોઈ રીતે પણ અંજનને પામતા નથી, માયા માને કે કોઈ રીતે માયા જેને બાદ પમાડી શકતી નથી, કોઈ રીતે જેને માયા બાદ પમાડી શકતી નથી, નિર્વિકારી, કોઈ રીતે જે વિકારને પામતા નથી, માને જેના જન્મ કોઈ રીતે કોઈ પણ પ્રકારનો ખળભળાટ થતો નથી। આપણે તો ઘરમાં એક તિરાડ પડે તો ખળભળાટ થઈ જાય, મને તિરાડ ક્યાં પડી? અને એને બ્રહ્માંડ ડોલી જાય, બ્રહ્માંડનો પ્રલય થઈ જાય ને તો એને ખળભળાટ ન થાય. હું કહું છું આખો બ્રહ્માંડનો પ્રલય થઈ જાય ને ખળભળાટ ન થાય. અને આપણે પાંચ પચીને જરાક મદદરૂપ થાય ને તે ખળભળાટ થઈ જાય. એ અનંત કરોડો બ્રહ્માંડનું પોષણ કરે તો ખળભળાટ નહીં. યાદ રાખજો, એને ગમે તેટલી ઉત્પત્તિ કરે એમાં અહંકાર નથી. અબજો બ્રહ્માંડોનું પાલન કરે, યાદ રાખજો, એમાં એને મોહ નથી. અને કદાચ બધાય ભાંગીને ભૂકો થઈ જાય ને એને શોક નથી. અન્નામ ભગવાન બહુ અદ્ભુત વાત બતાવી રહ્યા છે. નિર્વિકાર સ્વરૂપ જાણવાના અર્થે માયા મયા કૃતિ તમો શુભ વાસનાનામ આ શ્લોક છે કે માયાનો જેની અંદર આકાર નથી, જેની અજ્ઞાનતા નથી, જેની અંદર અશુભ વાસના નથી, એ વાત સિદ્ધ કરવા માટે નિર્બી સાંખ નિર્બીજ યોગ છે. નિર્બી સાંખ એમ કહી રહ્યું છે કે બધું જ મિથ્યા છે. નિર્બી સાંખ શું કહે છે? બધું જ મિથ્યા છે, કશું જ નથી. એનો મતલબ બધું હોવા છતાંય પણ પરમાત્મા તત્વ એવું છે. નિર્બી સાંખ એમ બતાવી રહ્યો છે કે બધું હોવા છતાંય પણ પરમાત્મા તત્વ એવું છે કે બધું હોવા પછી એને બાધ નથી. સમજાણું? બધું હોવા પછી પણ એને બાધ નથી. એ બધું કર્યા પછી પણ ક્યાંય લેવાતા નથી. અને નિર્બીજ યોગ એમ કહે છે કે યોગમાં મિલન, બધી જ પ્રાપ્તિ થયા પછી પણ પરમાત્મા એક તત્વ એવું છે, બધું જ મળ્યા પછી પણ એની અંદર લેશ માત્ર મોહને આધીન બનતા નથી. એવા જે પરમાત્મા છે એ કોણ છે? ભગવાન સ્વામિનારાયણ છે. આ સમજીને પોતાની બુદ્ધિને અતિશય શુદ્ધ કરવી, એનો મતલબ શું થયો? આમ સમજીને પોતાની બુદ્ધિને અતિશય શુદ્ધ કરવી, એનો મતલબ આમ સમજીને એવી શુદ્ધ કરવી કે કાળાંતરે ભગવાનના સ્વરૂપમાં સંશય ન થાય કે રખે ને આ બધું કરે છે. જો નિર્વિકલ્પ નિશ્ચય છે પણ જેને સવિકલ્પ, સોરી, નિશ્ચય છે પણ જેને સવિકલ્પ નિશ્ચય એમાં ઉત્તમ નિશ્ચય છે, એવું માને છે કે ભગવાન બધું કરે એને બાધ નથી. પણ મનમાં શું માને? એ ભોગતા છે, એને કરવું તો પડે છે. હું માને એને કરવું તો પડે છે, ભલે એને બાધ નથી. જ્યારે સ્વામી કે નિર્બી સાંખ અને યોગના માધ્યમથી પરમાત્માનું સ્વરૂપ જે સમજશે, એના અર્થને વ્યવસ્થિત સમજીને જે સમજશે, એમ માનશે કે પરમાત્મા ગમે તેટલું કરે, ગમે તેટલી પ્રાપ્તિ થાય, નથી ભગવાનને એની અંદર અહંકાર કે નથી એમાં મોહ. ભગવાનની લેપ છે. બધાની મધ્ય રહ્યા પછી પણ પરમાત્માને માયા બાદ પમાડી શકતી નથી. ને જે ભાગવતી તનું છે તે તો શુદ્ધ સત્વમય છે, ને જે સંકલ્પનો દેહ છે તે સ્થૂળ દેહની પેઠે પડ્યો ન રહે. ભાગવતી તનું છે, આ દેહને જ્યારે છોડવામાં આવે ને ત્યારે પ્રથમ ભાગવતી તનું પ્રાપ્ત થાય. યાદ રાખજો, બે રીતે ધામમાં જવાય છે, એક અર્ચી માર્ગે કરીને, એક ધૂમ્ર માર્ગે કરીને. અર્ચી માર્ગે કરીને જે ધામમાં જાય, શ્રેષ્ઠ જે ભક્ત, શ્રેષ્ઠ અર્ચી માર્ગે કરીને ધામમાં જાય, સેકન્ડના કોટીમાં ભાગ પહેલા. આપણે અહીંથી આમાં અમેરિકા કેટલા જણા જોયું? ઊંચા આંગળી કરો તો. ઇંગ્લેન્ડ એકને એક જ નીકળે. મારે તમને એટલું જ કહેવું છે, અમેરિકા જોયું હોય અહીંથી કેટલું દૂર છે? 15,000 કિલોમીટર. કેટલું? પણ મનથી ના જવું હોય, એ જોયેલું ઘર, એ જોયેલો રસ્તો, ત્યાં મનને લઈ જાવ કેટલી વાર લાગે? હે, 5 મિનિટ હોય, સેકન્ડ લાગે. જેને માટે કોઈ માપ જ ન કહી શકાય, એને માટે કોઈ શબ્દ જ ન વાપરી શકાય. સમજાણું? બસ જેમ અહીંથી અમેરિકા જવામાં કોઈ શબ્દનો ઉપયોગ ન કરી શકીએ એમ અર્ચી માર્ગવાળો પરમાત્માનું સાનિધ્ય જે પ્રાપ્ત કરી લે એને માટે શબ્દને એટલી વારમાં દેહ છૂટતા ટોપ લેવલનો ભક્ત. પણ ધૂમ્ર માર્ગ ઉપાસનામાં ટોપ છે પણ આજ્ઞામાં ક્યાંક ભગવાનને એમ લાગે કે આમાં ક્યાંક રહી જાય તો રહી જાય એની કસોટી કરે એને પ્રથમ ભાગવતી તનુ આપે. હું આપે ભાગવતી તનુ. ભાગવતી તનુ જે છે એ નરી આંખે દેખાતું નથી કારણ કે શુદ્ધ સત્વમય છે. યાદ રાખ શુદ્ધ સત્વમય, એની અંદર તમોગુણ નથી અને તમોગુણ ન આવે એટલે પૃથ્વી જળ તત્વ બે ન આવે કારણ કે તમોગુણમાંથી પૃથ્વીને જળ તત્વ એનું પ્રાગટ્ય છે. નીતિશ ભગત એમાં પૃથ્વી જળ તત્વ બે ન આવે અને પૃથ્વી જળ તત્વ ન આવે એટલે પૃથ્વી જળ જ્યાં ન આવે એ નરી આંખે ન દેખાય. એટલે ભાગવતી તનું એવું છે કે નરી આંખે દેખાય શુદ્ધ સત્વમય છે. સ્વામી કહે એ સંકલ્પનો દેહ માને સંકલ્પની જેમ, જેમ સંકલ્પ છે આપણે કોઈ સંકલ્પ કર્યો કે મારે ગાડી લેવી તો ગાડી કેવી આવી તેવી બધું સંકલ્પ તમે કરી શકો, આવી સફેદ આવી તેવી બધું કરી શકો પણ એ દેખાય કરી એમ એ શરીરને આપણે જોઈ શકતા નથી. એ ભાગવતી તનું ક્યાં સુધી કામ લાગે તો કે અક્ષરધામના દરવાજા સુધી. એ શું કામ ભાગવતી તનું આપે તો કે ભાગવતી તનુમાં આપણે એને ન જોઈ શકીએ આપણું બધું જોઈ શકે એને ફેરવે આમ બધે લેતા 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 યાત્રા કરાવે. નોકરી હોય ને તો યાત્રા કરાવતા 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 લઈ જાય એમ યાત્રા કરાવતા કરાવતા સ્વર્ગમાં લઈ જાય સત્યલોકમાં લઈ જાય વૈકુંઠમાં ગોલોકમાં એના વૈભવ બધા દેખાડે ભવ્યતા દેખાડે અને એના મનમાં એમ થાય ઓહો હો 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 મૂકે પડતો. એટલે વેદરસની અંદર મારે બહુ સરસ વાત બતાવી નિષ્પૃહી વર્તમાનમાં જેણે વેદરસ વાંચ્યો છે એને ખબર હશે. ગોલોકનું બહુ વર્ણન કર્યું બહુ વર્ણન કર્યું એના એના સોનાના મોટા મોટા ગેટો છે એમાં સાચા રત્નો જડેલા એટલું બધું વર્ણન એટલું બધું વર્ણન એ વર્ણન વાંચતો વાંચતો મને ખાંગો થઈ જાય. પણ વર્ણન કરતાં 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 છેલ્લે મારે શબ્દ શું લખ્યો ખબર, મારે આજ કે આના થકી નિષ્પૃહી રહેવું, આના થકી નિષ્પૃહી રહેવું, આમાં બંધાવું નહીં કારણ કે આના કરતા મારા ધામનું સુખ અતિ અધિક છે. ભક્તો યાદ રાખજો ભક્તિ માર્ગ વાળો પરમાત્માને પામી શકે છે પણ ભક્તિ માર્ગ એકલા ભક્તિ માર્ગ વાળાને ક્યારેક વિઘ્ન ઉભું થશે. ભક્તિ માર્ગની સાથે જ્ઞાન માર્ગ જોશે કારણ કે ભક્તિ માને પ્રેમ, પ્રેમીને આધીન ભગવાન બની જાય, પ્રેમીને આધીન ભગવાન બની જાય, જ્ઞાનીને આધીન ભગવાનનો ન બને પણ જ્ઞાની ભગવાનને આધીન બનીને વર્તે. ભક્તિ માર્ગવાળો પ્રેમી ભક્ત આગળ છે ભગવાન પાછળ છે, જ્ઞાનીમાં ભગવાન આગળ છે ભક્ત પાછળ છે. એટલે એકલો પ્રેમી ભક્ત પરમાત્મામાં મસ્ત છે પરંતુ પરમાત્માથી આગળ પરમાત્માની પાછળ પાછળ ફરે છે, પ્રેમીની પાછળ પાછળ ભગવાન ફરે પણ જ્ઞાનની કચાશ છે. ક્યારેક એવું કોઈ જબરજસ્ત ભવ્ય પદાર્થ આવી જાય એમાં બંધાઈ જાય ભગવાન પાછા વળી જાય એ પ્રેમીને ખબર પડતી નથી કે ભગવાન મારી પાછા વળી ગયા. જ્યારે જ્ઞાનીમાં શું છે ભગવાન આગળ જ્ઞાની પાછળ, ભગવાન પોહાઈ ગલીમ જાય નહીં પોહાઈ ના જાય ને તોય પણ જ્ઞાની ભગવાનને છોડે નહીં. અહીંયા કરેલું જ્ઞાન યાદ રાખ, અહીંયા કરેલું જ્ઞાન માનો યત કિંચિત ક્યાંય મારનું લાગ્યું કે આને રાગ હશે ને ભાગવતી તનું આપ્યું પણ અહીંયા જ્ઞાન દ્રઢ કર્યું હશે કે સ્વર્ગમાં બંધાણા જેવું નથી, વૈકુંઠમાં નથી, ગોલોકમાં નથી, પોહા એટલો વેવ હોય તોય મારના અક્ષરધામને આગળની કોઈ વેલ્યુ નથી. આમ જો અહીંયા દ્રઢીકરણ કર્યું હોય તો એને એ દેખાય તો બંધાય નહીં, જો અહીંયા દ્રઢીકરણ ન કર્યું હોય અને ભવ્યતા દેખાય એમાં લેવાઈ જાય, લેવાઈ જાય એટલે ભગવાન એને છોડીને જતા રહે અને ન લેવાય અક્ષરધામના દરવાજા સુધી પહોંચી જાય તો એ દેહનો છૂટી જાય પણ સ્થૂળ દેહ તો છે નહીં, સ્થૂળ દેહ તો છે નહીં, ઈ સત્વ ગુણનો બનેલો છે એમાં એ તે તત્વ વિસર્જન પામી જાય પણ એમાં તમોગુણનો ભાગ જ નથી. તમોગુણનો ભાગ હોય તો મૂળ તત્વ માને આત્મા, આત્મા તત્વ એનાથી અલગ થઈ જાય તો સ્થૂળ દેહ આપણી દ્રષ્ટિ ગોચર થાય, સમજાય? કારણ કે પૃથ્વીને જળ તત્વ, તમોગુણ એટલે પૃથ્વીને જળ તત્વ આવે, એટલે આપણી દ્રષ્ટિગોચર સ્થૂળ શરીર થાય. એ જ ભક્ત જે શુદ્ધ સત્વમય દેહને ભાગવતી તનુ પામ્યો છે, એનો મૂળ જે દેહ હતો ને, મૂળ જે દેહ એ પાંચભૂતનો હતો, એમાં તમોગુણનો ભાગ હતો. તમોગુણને અલગ પૃથ્વીને જળ તત્વ હતું, એટલે ગમે એવો મુક્ત આત્મા હોય એનો દેહ છૂટે ને તો દેહ અહીં દેખાય ખરો, એનો શરીર અહીંયા દેખાય ખરું. પણ ભાગવતી તનુ જે પામે, જ્યારે એ શરીર પણ છૂટી જાય, અક્ષરધામને એન્ટ્રી થાય, એ શરીર છૂટી જાય, અને એ શરીર જ્યારે છૂટી જાય ત્યારે પોતપોતાના તત્વમાં એવી વિલીન થઈ જાય, પણ એ તત્વ નરી આંખે દેખાયું હોય. અને જો અહીંયા સ્વામી એવું લખ્યું, ભાગવતી તનુ છે તે તો શુદ્ધ સત્વમય છે, અને જે સંકલ્પનો દેહ છે તે સ્થૂળ દેહની પેઠે પડ્યો ન રહે. આ વાતો હું ત્રણ દાડા પહેલાં વાંચતો હતો, આમાં મૂળ પ્રથમે એવું લખ્યું છે, આ સંકલ્પનો દેહ છે તે સ્થૂળ દેહની પેઠે પડ્યો રહે છે. હું તો ગમ ખાઈ ગયો, મેં કીધું આને મારે આ શબ્દનો સમજાવવો કેમ. પછી અહીં હાંજે આનંદ સ્વામી મેં કીધું, સ્વામી તમારું મંદિરે કામ છે. મને કે શું કામ? મેં કે જરા કામ તમે આવો ને. પછી ગયા, મેં કીધું સ્વામી આનો અર્થ કેમ લાગે, તમને લાગે ફિટ થાય? પછી સ્વામી કે હું જરાક બીજી પૂરતું જોઈ જાઉં. પછી હાથ આઠ સ્વામી પાસે હાથ આઠ આઠ પડતો હોય, હાથ તો લખી તને ઢગલા મોઢે હોય, કબાટના કબાટ ભર્યા. એ વેદાંત આચાર્ય છે, સાથે સાહિત્યને આચાર્ય છે. કોઈ પણ પુસ્તક માગો ને તમે, કોઈ પણનું સોલ્યુશન માગો, આનંદ સ્વામી પાસે મળી જાય. એટલે સ્વામી અડધો પોણો કલાક ફરી અને હાથ આઠ પ્રતો ગુતી ગુતી લાવ્યા. ભાઈ મને કે આમાં છે ને મિસ્ટેક છે, પડ્યો રહે છે એમ નથી, પડ્યો ન રહે એમ છે. મેં કીધું હવે ઓકે, મેં કીધું કથા છે નહીં કરી આમાં. એટલે અહીંયા સ્વામી લખે, એ શરીર પડ્યું ન રહે સ્થૂળ દેહની જેમ, માને એ શરીર નરી આંખે દેખાયું હોય નહીં. ને બ્રહ્મ તનું છે તે તો નિર્ગુણ છે, ચૈત્યનું બંધાય. પછી એન્ટ્રી એની ક્યાં થઈ? અક્ષરધામમાં. અને અક્ષરધામમાં એન્ટ્રી થતાની સાથે આ જીવ જે છે એ સ્વયં સાકાર સ્વરૂપને ધારણ કરી લે, સ્વયં સાકાર સ્વરૂપને ધારણ કરી લે, જેને બ્રહ્મય તનુ કહેવામાં આવે છે. પછી યાદ રાખજો, ભાગવતી તનુ હોય કે આ સ્થૂળ દેહ હોય, ત્યારે દેહ અને દેહી બે ભાવ છે. કેવા ભાવ છે? દેહ અને દેહી. દેહ અલગ છે, દેહી માને શરીર અલગ છે, શરીર અલગ, દેહ અલગ, દેહી અલગ. ભાગવતી તનુમાં પણ માવા ભગત દેહ અલગ, દેહી અલગ, પણ બ્રહ્મય તનુમાં દેહ અને દેહી બે ભાવ રહેતા નથી, બે એક થઈ જાય. શરીર અને આત્મા બે અલગ નથી, બે એક છે. યાદ રાખજો, આ સ્થૂળ દેહ હોય અથવા તો ભાગવતી તનુ હોય, એ શરીર કેવું છે? તો ફાઈબરની મૂર્તિ જેવું. કેવું છે? ફાઈબરની મૂર્તિ. ઉપરથી તમને બધી એમ વ્યવસ્થિત લાગ, અંદર પોલી, એમ આ શરીર કેવું છે? અંદર પોલું. જ્યારે બ્રહ્મય તનુ કેવું છે? પંચધાતુની મૂર્તિ, નકર, એમ ક્યાંય જગ્યા નહીં. એમ બ્રહ્મય તનુ એવું નકર બની જાય, જેથી કરીને પેટ હોય તો ભૂખ લાગે ને, નહીં ભૂખ, નહીં તરસ. અને પોલું હોય તો આમ તેમ થાય, દબાય ને આમ તેમ, ઓલું નકર જ છે. તમને ખબર, એ સેવા કરતા સંતોને ખબર હોય, બીજી મૂર્તિ હોય ને તો એને સેવા કરતા બહુ ધ્યાન રાખવું પડે, નહીંતર ક્યારે ખંડિત થઈ જાય. પાંચ ધાતુનું સ્વરૂપ હોય ને તો કાંઈ ચિંતા જ નહીં. તમે સેવા કરતા પછી ઠાકોરજી માટે ધ્યાન ન રાખવું, પોટા હાટું રાખવું પડે, નહીં તો આમ મારો હાથ હોય અને ઉતાળ કરીને ધાપ દે ને ધીકો જીકે. એટલે બ્રહ્મય જેતનું છે એ કેવું? દેહ અને દેહ અલગ નથી, બે એક જ થઈ જાય. જીવ અને શરીર બે અલગ રહેતું નથી, બે એક મેક થઈ જાય, એક જ થઈ જાય છે. જેથી કરી નથી ભૂખ, નથી દુઃખ, નહીં તરસ. અને એવું જે શરીર છે બ્રહ્મય તનુ, એ પરમાત્માની અખંડ સેવામાં રહી શકે છે. અને દામોદર ભક્તનો પ્રશ્ન છે, વાતો કરતા તો ડાહ્યો બહુ જણાય, ને ક્યારેક તો જાણીએ કાંઈ સમજતા નથી, એ કેમ હશે? તેનું ઉત્તર જે એ પ્રકૃતિ જીત્યા નથી, માટે પ્રકૃતિ જીતવી. ને જેણે પ્રકૃતિ જીતી હોય તેથી જેમ તેમ ન બોલાય, ને જેણે પ્રકૃતિ ન જીતી હોય ને બીજાને વાર્તા બહુ સારી કરે પણ જ્યારે પોતાના ઉપર આવે ત્યારે કાંઈ ઠા રહે નહીં. ને માની પ્રકૃતિને જોગે કરીને તો પોતા થકી ધર્માદિકે કરીને શ્રેષ્ઠ હોય તો પણ તેની આગળ નમ્ર ભાવે વર્તાય નહીં. દામોદરનો પ્રશ્ન છે, મને એમ છે આ નથું ભટ્ટ માટે પૂછો લાગે છે. આવું કામ પ્રશ્ન પૂછાણો નથું ભટ્ટ 55 વર્ષે ઘરનું મરી ગયું તોય પોકે પોકે રોન 15 દિવસ સુધી ખાય નહીં પીવે નહીં. એ તો પછી મહારાજ બધું હરખું કર્યું, એ લાંબી કથા છે પણ આપણે અત્યારનો વિસ્તાર કરવો નથી, ઘણી ફેરી કર્યો. એટલે કે દામોદરનો પ્રશ્ન, વાતો કરતા તો બહુ ડાયા જણાય ને ક્યારેક તો જાણીએ કંઈ સમજતા નથી, એ કેમ હશે? તેનો ઉત્તર જે એ પ્રકૃતિ જીત્યા નથી. બહુ સરસ પ્રશ્ન. એ પ્રકૃતિ જીત્યા નથી. પ્રકૃતિ નથી જીત્યા એટલે સ્વભાવ. એટલે યાદ રાખજો મહારાજ કે પ્રકૃતિ એ સ્વભાવ, સ્વભાવ એ જ વાસના. એનો મતલબ હજી નિર્વાસનિક નથી થયો એટલે વાસના જેમ અને હલાવે માલે. સમજાણું? નિર્વાસનિક નથી થયો. મહારાજ કે પ્રકૃતિ સ્વભાવ વાસના એક છે. વચનમાં મેં કીધું કે નથી કીધું, કયા વચનમાં? ઉશાંગણી કરો તો કોક થાવ, કોઈક વિરલા ઉશાંગણી કરો. એક નીકળેલા બીજા કોઈ છે? આ સંતો પાસે તમે કોણ કહે છે પ્રકૃતિ સ્વભાવ સ્વભાવે વાસના અંત્યનું છે? હવે કહી દો આ લોકો, હવે કેવું છે? નથી કેવું? કોક તો બોલો. પ્રભુદાસભાઈ અંત્યનું પ્રકરણનું છે, અંત્યના 19 સુધી તો નથી જી મને ખબર, હવે તો કોક કોક. કેટલામું છે? 32મું. એટલે તમને બધાને ખબર છે હું ભલા માણસ. મહારાજ કે પ્રકૃતિ સ્વભાવ સ્વભાવ એ જ વાસના. અહીંયા મારે એ જ વાત કે બહુ બહુ આમ આમ સીધી વાત નથી આપણે સમજાતી, પણ એ જ મારે કહે. મહારાજ જો, મહારાજ કે તેનો ઉત્તર જે એ પ્રકૃતિ જીત્યો નથી, માને નિર્વાસનિક થયો નથી, એની અંદર વાસનાનું બીજ છે. અને વાસનાનું બીજ રહે ત્યાં સુધી કોઈ દિવસ સ્પષ્ટીકરણ ન હોય. આ જ વાત મહારાજે મારાને પ્રશ્ન કર્યો, મહારાજ કનિષ્ઠ નિશ્ચય થયો હોય એ ઉત્કૃષ્ટ થાય કે ન થાય? મહારાજ કે થાય. કેમ થાય? તો મહારાજ કે ઉત્કૃષ્ટ નિશ્ચયવાળો વક્તા મળે, સુધો શાંત હોય. એનો અર્થ તમે સમજાણો, જેનું વાસના લિંગ દેહ બળી ગયું છે સુધો શાંત હોય. મહારાજ કે, અથવા તો એનો અર્થ એવો પણ થાય, જે ઘડીએ ઉત્તર કરવા જાય તે ઘડીએ રજોગુણ તમોગુણનો વેગ એના સ્વરૂપમાં ન હોય તો જ ઉત્તર થાય. રજોગુણ અને તમોગુણનો વેગ હોય ને ઉત્તર ન થાય. તમે બધા રસોડાનો અનુભવી નહીં, તમોગુણ કે રજોગુણ વર્તતો હોય ને તો રસોડાનો એસ્ટિમેટ હરખું ન આવે. ભૂખ્યો માણો હોય ને એસ્ટિમેટ ન લેવાય, તમોગુણ વ્યાપી ગયો શું થયું હોય, અને તમે લો ને તો ડબલ તમને લખી દે. અને જમેલા બહુ જમેલા માણા પાસે ન લે, ખૂબ જમાઈ ગયા પાનો એને રજોગુણ વ્યાપી ગયો હોય, એની પાસે તમે એસ્ટિમેટ લો ને તો અડધા ભૂખ્યા રહે. સુધો શાંત, એનો મતલબ રજોગુણ તમોગુણનો આવેગ નથી ત્યારે જ યથાર્થ ઉત્તર થઈ શકે. અહીંયા પણ મહારાજ કે પ્રકૃતિ જીતી નથી, માને વાસના એ સહિત છે. અને વાસના સહિત હોવાને કારણે જેને પ્રકૃતિ જીતી હોય તેથી જેમ તેમ ન બોલાય. નિર્વાસનિક પુરુષ જેમ તેમ ન બોલાય એનો અર્થ ખાલી બોલો પૂરતો નથી, એની પ્રતિક્રિયા ગમે તેમ હોય નહીં. દારૂડિયાની ક્રિયા કોઈ દી સીધી હોય? હે, તમે જો અતિ રજોગુણી માણસ હોય એની ક્રિયા કોઈ દી સીધી ન હોય. રજોગુણી માણસ સીધો કોઈ દી ન હાલે. રજોગુણી માણા માને વિષયમાં આશક્ત પુરુષ હોય, એને કોઈ પણ વાત તમે કરો ને તો એને કેમે કરીને આમ આમ મજા આવી જાય, આ દેહને સુખ આવે એવો જ નિર્ણય લે. તમોગુણી માણસ હોય એ ગમે એમ કરીને એ ઝઘડો ઊભો કરે, કારણ કે એના એના ગુણમાં એ વૈયા ગયા વિના હારે એ નહીં. અહીંયા મહારાજ એમ કહે, મહારાજ કે પ્રકૃતિ જીતી હોય તેથી જેમ તેમ બોલાય નહીં, ને જેણે પ્રકૃતિ ન જીતી હોય તે બીજાને વાર્તા બહુ સારી કરે પણ જ્યારે પોતાના ઉપર આવે ત્યારે કાંઈ ઠા રહે નહીં. વાત સરસ કરે પણ પોતાના ઉપર આવે, માને એ પોતે ફેરફાર કરવાનો આવે, બીજા બધાને કે આમ કરી નાખો આમ કરી નાખો, પોતાને કરવાનો આવે ત્યારે પોતે એ ફેરફાર કરી શકે નહીં. એ જે દોષની અંદર પ્રવેશ કરતો હોય, દોષમાંથી કોઈને પાછો વળવા જાય તો પણ એને હા પડે નહીં, કારણ કે દોષયુક્ત વાસનાએ સહિત સંમલિત બની ગયો છે. એટલે મહારાજ કે એને કોઈની વાતની હા પડે નહીં. પ્રકૃતિ જીતે નિર્વાસનિક બને ત્યારે જ વાત જેવી થાય એવું જીવન બની શકે. વાત જેવું જીવન બનાવવા માટે ભક્તો દાખલો કરવો જ પડે, નિર્વાસનિક થવું જ પડે, દોસ્તી પર થવું જ પડે, નિર્દોષ થવું જ પડે, ત્યારે જ વાત પ્રમાણે જીવન થાય, વિના વાત પ્રમાણે જીવન થાય નહીં. આપણે જો ને પૂર્ણ સમય દ્રષ્ટાંત આપ્યું હતું, એટલે મુક્તાનંદ સ્વામી ન કીધું લે કે તમે વાતો કરો ને તે લોકોને જીવન આખા બદલી જાય છે, અને મેં વાતો કરી માણસો ઘણું થાય પણ કોઈ સ્વીકારતું નથી, ત્યારે સ્વામી શું કીધું, તમારા હૃદયમાં કામ ક્રોધ લોભાદિકની લાય બળે છે, શેકાઈ શેકાઈને શબ્દ નીકળે, સાંભળવાને મીઠા લાગે પણ ઉગે નહીં, મને જીવમાં ચોટે નહીં. અમે ભગવાનને સંભાળીને બોલીએ છીએ, ભગવાનને ધારીને બોલીએ છીએ, એટલે કદાચ કડક લાગે ઉગી નીકળે, મને જીવ સ્વીકારી લે. અહીંયા મહારાજ બહુ સરસ કહે છે સ્વામી, સ્વામી કે પ્રકૃતિ જીતે ત્યારે સ્વામી કે વાત અને વર્તન બે એક સ્વરૂપ બને, ને માની પ્રકૃતિને જોગ કરીને તો પોતા થકી ધર્માદિકે કરીને શ્રેષ્ઠ હોય તો પણ તેની આગળ નમ્ર ભાવે વર્તાય નહીં. જો કે ધર્મ કીધો પણ કોઈ પણ વાતમાં પોતાના કરતાં કોઈ શ્રેષ્ઠ છે એને શ્રેષ્ઠ કેવો, યાદ રાખજો, પોતાથી કોઈ શ્રેષ્ઠ એને શ્રેષ્ઠ કેવો, પોતાથી શ્રેષ્ઠને શ્રેષ્ઠ કે એની મુક્ત બની જાય, પોતાનાથી શ્રેષ્ઠ અને શ્રેષ્ઠ કે મુક્ત બની જાય. બીજા અર્થમાં એ મુક્ત હોય તો બીજા શ્રેષ્ઠ અને શ્રેષ્ઠ કહી શકે. વિચારો તમે, એ તો મુક્તાનંદ સ્વામી એમ કહી શકે, મહારાજ મારે બદલે વડોદરામાં ગોપાળાનંદ સ્વામી મોકલો, નિત્યાનંદ સ્વામી મોકલો, ખબર હતી વિજય નથી મારે કરવાનો, નથી નિત્યાનંદ સ્વામીને કરવાનો, નથી તો ગોપાળાનંદ સ્વામી, જે જાહેનો વિજય થાય પણ જે જાહેનો યશ વધશે, મારો યશ વધે એના કરતા ગોપાળાનંદ સ્વામી યશ વધે, નિત્યાનંદ સ્વામી યશ વધે. અમતા કઈ આપણે મુક્તાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી કરીએ છીએ, હે સ્વામી એટલે સાધુતાની મૂર્તિ, વાસનાનું જ્યાં લેશ ન જોવા મળે એ સ્થિતિ મુક્તાનંદ સ્વામી, ત્યારે શક્ય બને, એ વિના શક્ય બને નહીં. ઓલો પ્રસંગ મેં તમને કદાચ કીધો હતો, ભગુજીએ ખબડ મતારણ માર્યો ને, પછી મહારાજે ભગુજી કેટલા મહાન ભક્ત છે મારાને દેખાડવું તો, મારા સભાની અંદર ભગુજી હાજા થઈ ગયા, પછી મહારાજે સભાની અંદર મિયાજીનું ઉભા કર્યા અને મહારાજ બહુ વખાણ કર્યા, મહારાજ કે મિયાજીને ધન્યવાદ છે, વેતરી નાખ્યો ખબડ મતારણ કે એમ કહીને મારે શિરપા આપ્યો. ભગુજી સભામાં બેઠા હતા, સભા પૂરી થઈ, બીજે દાડે પછી સભા મહારાજ કોણ જાણ હું તાન છોડું, મહારાજ કે મેજી ઉભા થાવ અને વખાણ કર્યા, મહારાજ કે ધન્ય છે મિયાજીને, ધન્ય છે, વેતરી નાખ્યો ખબડ મતારાને કે ફરીવાર શિરપાવ આપ્યો. ભગુજ સભામાં બેઠા જ હતા, ત્રીજો દાડો આવ્યો, ત્રીજે દાડે મહારાજ કે મિયાજીની જન્યતાને ધન્યવાદ છે, વેતરી નાખ્યો ખબડ મતારાને. પછી બ્રહ્માનંદ સ્વામી નારાયણ ઉભા થઈ ગયા, મારે કે મહારાજ હવે જ થાય છો, તમને બધી ખબર છે કે આ ભગુજીએ ખબડ મતારણ માર્યો ને તોય ત્રણ ત્રણ દાડા શિરપાવ તમે મિયાજીને આપો, મારે કે અમને ક્યાં ખબર છે, શું વાત તમે કરો, ભગુજીએ માર્યો, મહારાજ ભગુજીનો ઉપાય, મહારાજ ભગુજીને કે ભગુજી તમે બોલતાય નથી કે મહારાજ મેં ખબડ મતારણ માર્યો. અને ત્યારે ભગુજી હાથ જડે મારે કે મહારાજ ખબડ અને મતારાને નથી મિયાજી માર્યો, નથી મેં માર્યો, ખબડ અને મતારાને તો આપે માર્યો છે. નિર્વાસનિક થાય, યાદ રાખ, ત્યારે જ આ શબ્દ નીકળી શકે, ત્યારે જ ત્રણ ત્રણ દાડાથી એ શિરપાવ મિયાજી ન અપાવતો ને પોતે પડખે બેઠા હોય અને સંકલ્પ ન ઉઠે, એ કેટલી મોટી સ્થિતિ, કેટલી મોટી સ્થિતિ કહો. એટલે સ્વામી કે અહંકાર ન ઓગળે ત્યાં સુધી ક્યારેય પણ શ્રેષ્ઠ અને શ્રેષ્ઠ કંઈ હગાય નહીં, જેમ જેમ અહંકાર ઓગળતો જાય તેમ તેમ શ્રેષ્ઠ ને શ્રેષ્ઠ કહી શકાશે. એ તો ગુણાતીતાનંદ સ્વામી એમ કહી હગે, મહારાજ હું જુનાગઢ જાઉં પણ ગોપાળાનંદ સ્વામી એક મહિના સુધી મને સત્સંગ કરાવવા આવે તો જુનાગઢ જાઉં. એ કોણ બોલી હકે? ગુણાતીતાનંદ સ્વામી બોલી હકે. એલી ફેલીની તાકાત નથી. ગોપાળાનંદ સ્વામી સત્સંગ કરાવવા માટે આવે, ને તો સ્વામીની પોતાની સ્થિતિ જેવો બાળમુકુંદાસ સ્વામી નિયમ લીધું, ચાતુર્માસમાં મારે જોકું ન ખાવું. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે, તો પછી ચાર માસ સુધી મારે વાતો કરવી, પણ એકવાર કીધેલી વાત ચાર મહિના બીજી વાર લાવવા ન દેવી. એમ કે મને ગોપાળાનંદ સ્વામી સત્સંગ કરાવવા માટે આવે. મહારાજ માટે અહીંયા સ્વામી વાતો લખે. સ્વામી કે પોતાના કરતા ધર્માદિકે કરીને શ્રેષ્ઠ હોય, પણ ધર્મ નિશ્ચય એક્સ વાય ઝેડ બધું, પણ માનની જો પ્રકૃતિ હોય તો એ વાતનો સ્વીકાર કરી શકે નહીં. ભક્તો આ વાત છે ને, આપણે બધાએ હારે મેળવતી જ, હું વારે વાર કહું, આપણે બધા સ્ટુડન્ટ છે, એમાં કોઈ ટીચર નથી. આપણે બધાએ મેળવતી જવાની, અને જ્યાં પણ ફેરફાર લાગે, સમજણું, જ્યાં પણ ફેરફાર લાગે, આ તબલાવાળું તબલું જીવાળી મેળવતા ને, આમાં એમ લાગે જરાય કે ચડીએ તે ફટ દણ હથોડી મારે, વળી વળી પાસે આમ ફેરવતા ટીક 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 કરતા, વળી એમ લાગે આ જરાક હજી ચડીએ તે ફટ દણ હથોડી ઠપકારે. સમજણ તમને, હીરાવાળો હરણ બાંધતા ને હરણ, એવું થોડાક લાગે ફટ દણ લંગરી આમ તેમ કરે. એમ આ કથા સાંભળતા આપણને એમ લાગે કે ખરેખર કોઈ ધર્મે કરીને શ્રેષ્ઠ હોય, ધર્મપાલનમાં શ્રેષ્ઠ હોય, કોઈ ભક્તિ કરીને શ્રેષ્ઠ હોય, કોઈ ઉપાસનામાં શ્રેષ્ઠ હોય, કોઈ નિયમ ધર્મમાં શ્રેષ્ઠ હોય, કોઈ સમજણમાં શ્રેષ્ઠ હોય, કોઈ પણ હિસાબે શ્રેષ્ઠ હોય, એને જોઈને મને કેમ થાય છે, હું રાજી થાઉં છું. યાદ રાખજો, કોઈ શ્રેષ્ઠને જોઈ આપણે રાજી થાય તો આપણને જોઈને ભગવાન સ્વામિનારાયણ રાજી થાય. અને આપણે કોઈ પણના કોઈ પણ શ્રેષ્ઠ ગુણને જોઈ જરા કે લંઘાઈએ એટલે સામે મારે લંઘાઈ જાય. મહારાજ જેને રાજી કરવા હોય, અને નારાયણ ગીતામાં પણ એવું લખ્યું છે, મહારાજ કે જે વ્યક્તિ જેવા શ્રેષ્ઠ ગુણે યુક્ત હોય એ વ્યક્તિને એવા શ્રેષ્ઠ ગુણે કરીને સભામાં સંબોધો, એમ બોલે બોલો. ન સંબોધે તો ઈર્ષાવાન છે, માની પ્રકૃતિ છે, એમ મહારાજ કે એની કુની અટકળ માંડવી. એ વાતને આ વાત બી ભેગી થઈ ગઈ કે ન થઈ ગઈ? એટલે સ્વામી બહુ સરસ વાત કરી. અને આ દેહમાં ઉત્તમ રુચિ પક્વ કરે તો હવે જે દેહ આવશે તેમાં ઐશ્વર્ય સામર્થ્ય તેજ બહુ આવશે. આ દેહમાં ઉત્તમ રુચિ પક્વ કરે તો હવે પછી દેહ આવશે એમાં ઐશ્વર્ય સામર્થ્ય તેજ બહુ આવશે. આ દેહમાં રુચિ પક્વ કરે, રુચિ પક્વ કરે માને જો નિર્વાસનિક થઈ જાય તો. એથી મોટી રુચિ કઈ? વાસના દડકન નિર્વાસનિક થાય, હવે પછી દે આવશે એમાં ઐશ્વર્ય સામર્થ્ય તેજ બહુ આવશે. આ હવે દે આવશે એટલે હું નહીં ફરીવાર જન્મ લેવું, પણ અક્ષરધામમાં એ આત્મા પોક્ષે ત્યારે અનેક ઐશ્વર્ય પ્રતાપો દિવ્ય દિવ્ય દિવ્યતાથી જીવન સભર બની જશે. તે ઉપર રુચિની વ્યક્તિ જે જીવથી લઈને પુરુષોત્તમ સુધી યથાર્થ સમજીને ઉત્તમ રુચિ રાખવી, તે કેમ સમજવું એ પ્રશ્ન ઉત્તર જે જીવ તો મલિન રસ તમને સત્વ તેણી કરીને યુક્ત વર્તે છે, ને કર્મવશ છે, ને જે જે યોનિમાં જાય છે ત્યાં તેઓ થઈ જાય છે, અને જે ઈશ્વર છે તે તો શુદ્ધ સત્વગુણમય છે, જે દ્રઢ ગણથી તેણે યુક્ત વર્તે છે, ને જે મૂળ પુરુષ છે તે તો ક્યારેક જુદા વર્તે છે અને ક્યારેક મિશ્ર ભાવ વર્તે છે, પણ ચોખ્ખું જુદું વર્તતા નથી, અને જે માયા છે તે જડ ચૈતન્યમય છે, ને જે અક્ષરધામના મુક્ત છે તે તો ગુણાતીત વર્તે છે. બહુ સરસ વાત છે. ફરીને પાછા અંદર ઉતરીએ. અને આ દેહમાં ઉત્તમ રુચિ પક્વ કરે તો હવે જે દેહ આવશે તેમાં ઐશ્વર્ય સામર્થ્ય ને તેજ બહુ આવશે. તે ઉત્તમ રુચિની વ્યક્તિ જે જીવથી લઈને પુરુષોત્તમ સુધી યથાર્થ સમજીને ઉત્તમ રુચિ રાખવી, જીવથી લઈ પુરુષોત્તમ સુધી જીવની સ્થિતિ કેવી છે એને સમજવી, ઈશ્વરની સ્થિતિ કેવી છે એને સમજવી, પછી મૂળ પુરુષની સ્થિતિ શું છે એને સમજવી, માયાની સ્થિતિ શું છે એને સમજવી, અક્ષરધામના મુક્તોની સ્થિતિ કેવી છે એને સમજવી, અને એ બધી સ્થિતિને સમજી અને એ બધાનું તારતમ્યતા સમજવી કે જીવની સ્થિતિ કેવી, તો કે સત્વગુણ રજોગુણ, રજોગુણ તમોગુણમાં વિશેષ વર્તે, જીવ વિશેષમાં વર્તે, રજોગુણ તમોગુણ વર્તે છે. હું મારે આ જીવ જેવું થવું છે એવું માનશે ત્યાં સુધી પોગાહે. પછી ઈશ્વરો જે છે એ વિશેષણ સત્વગુણ પ્રધાન વર્તે, જો એની અંદર અહોભાવ થઈ જાહે, એમાં પ્રતિબંધાઈ જાહે તો એવું થવા હે. પછી પ્રકૃતિ પુરુષ, પુરુષમાં જો પ્રતિબંધાશે તો એ ક્યારેક ભેગું ક્યારેક જુદું, માને એ ક્યારેક મુક્ત ભાવથી પણ વર્તે છે અને ક્યારેક આ બધા માયાની સાથે સર્જનમાં લાગી જાય છે. એટલે ક્યારેક નિર્ગુણ ભાવથી વર્તે છે, ક્યારેક શુદ્ધ સત્વમય ભાવથી વર્તે છે. એમાં પ્રતિબંધાશે તો પોતાની અંદર પણ એવા ગુણ આવશે. અને માયા કેવી, જડ ચૈતન્ય છે, જડ ચૈતન્ય. આ બધું જે છે એ જડ માયા છે, મહાપુરુષ સાથે જોડાયેલી ચૈતન્ય માયા છે. એમાં અહોભાવ થશે તો પોતે પણ બહુ તો એની નિકટમાં જશે. અક્ષરધામના મુક્ત કેવા છે, ત્રણ ગુણ થકી પર છે, અખંડ પરમાત્માનું સાનિધ્ય સેવી રહ્યા છે. એમાં રુચિ બંધા હે, માને એમાં અહોભાવ બંધાશે તો પોતે પણ એવો થઈ જશે. સમજાય છે મારો ભગત? સારંગપુરનું 17મું મધ્યનું છેલ્લું, કારણ કે અહીં શું લખ્યું ખબર છે સ્વામી, વ્યક્તિ યાદ રાખજો, વ્યક્તિ અક્ષરધામ સુધી કરી, પણ મૂળ વાતમાં સ્વામી બોલ્યા જીવથી લઈને પુરુષોત્તમ સુધી. જો પહેલો શબ્દ સ્વામી ત્યાં મૂક્યો, ઉત્તમ રુચિની વ્યક્તિ જીવથી લઈને પુરુષોત્તમ સુધી યથાર્થ સમજીને ઉત્તમ રુચિ રાખવી. અક્ષર છે એથી ને પર પુરુષોત્તમ છે એની શું મહત્તા છે એમ સમજી અને જીવ કદમ ઉઠાવશે તો જેવા જેવા પુરુષોત્તમ નારાયણને સમજતો જશે એવો એવો એ થતો જશે. તો પુરુષોત્તમ નારાયણ તો સર્વથી પર તત્વ, જ્યાં માયા અબાધિત છે તો પોતે પણ માયા અબાધિત થઈ જશે. એટલે જેવી રુચિ રાખશે એવો થાય. અને તમે આ લૌકિક દ્રષ્ટાંત જોશો ને તો આ પડશે, તામસી દેવીનો ભૂવો એ કેવો હોય, આમ આમ એકદમ સફેદ વસ્ત્ર, શાંત, કેવો હોય, લાલ ઘૂમ આંખ્યો, માથાના વાળ બધા વિખરાઈ ગયેલા, હાથ પછાડતો, કેમ? કારણ કે એની રુચિ ને આ બંધાણી, એની રુચિ ત્યાં બંધાણી, એટલે એની અંદર એવા ગુણ આવ્યા. સ્વામી વચ્ચે એક વાત એવી પણ એક વાત લખી, સ્વામી કે ચોરને સેવે તો ચોર જેવો થાય, સંતને સેવે તો સંત થાય, ભક્તને સેવે તો ભક્ત થાય, અને ભગવાનને સેવે તો ભગવાન જેવો થાય. કેવો થાય? ભગવાન જેવો, ભગવાનનો થયો, ભગવાન જેવો થાય. મહારાજે પણ અંત્યના છેલ્લા વચનામૃતમાં લખ્યું, મહારાજ કે અમને ભજી ભજી ઘણાક અમારા સાધર્મપણાને પામ્યા, અમને ભજી ભજી ઘણાક અમારા સાધર્મપણાને પામ્યા. મધ્યના છેલ્લા મહારાજ કે અનેક આત્મા અમને ભજી ભજી અમારી સમકક્ષ બની ગયા છે. સારંગપુરના 17 પણ મહારાજ કે અમને ભજી ભજી ઘણાક અમારી તુલ્ય બની ગયા છે, પણ તો અમે તો અગાધ જ રહીએ છીએ. દ્રષ્ટાંત પણ મહારાજ આપ્યા, મહારાજ કે પક્ષીની તાકાતલું આકાશમાં અધર ઉડે પણ આકાશનો માપ ન નીકળે. મીઠો સમુદ્ર ભરેલો હોય તો પક્ષીની ચાંચમાં જેટલી તાકાત એટલું પાણી પીવે પણ સાગરનો માપ આવે નહીં. પણ બીજા અર્થમાં લો તો ભલે સાગરનો માપ ન પણ પોતે તૃપ્ત થઈ જાય. સમજણું? સાગરમાં મીઠા સાગરનું પાણી, મીઠા જળનું સાગર વેરેલો છે, એમાં પાણી પીએ એનો માપ ન નીકળે પરંતુ એમાં પાણી પીનારો પોતે તૃપ્ત થઈ જાય. સમજાય? એમ પુરુષોત્તમ નારાયણની આરાધના કરનારો પુરુષોત્તમનો માપ ન કાઢી શકે પણ પોતે પરમ તૃપ્તિની અનુભૂતિ કરી શકે. પણ ખાબોશી જ પાણીને ભર્યું હોય, આ ખાબોશી હોય, હવે 3 લોટા પાણી અને એમ આપણે ભેંસો છે, એક ભેંસની મૂકી હોય તો એને શું તૃપ્તિ થાય બિચારીને? સમજાણું? એમ પુરુષોત્તમ નારાયણ સિવાય ખાબોશિયા છે, એમાં કોઈ મોઢું મારે, યાદ રાખજો, એને તૃપ્તિ થશે પણ પૂર્ણ નહીં. કારણ કે જેનો એન્ડ હોય ને પૂર્ણ તૃપ્તિ કોઈ દી ન હોય. જેનો એન્ડ હોય, એક જ મહારાજ એવા જેનો કોઈ એન્ડ નથી, જેનો કોઈ માપ નથી. નથી મહારાજનું માપ, નથી મહારાજને રહેવાને એના ઘરનું મહેલનું માને અક્ષરધામનું માપ. એટલે અહીંયા સ્વામી કહે જેવી રુચિ રાખશે એ સ્થિતિએ ભક્તને ભક્ત પ્રાપ્ત કરશે. અને જે પુરુષોત્તમ છે તે તો અક્ષરાદિક સર્વના નિયંતા છે ને પ્રકાશક છે ને સર્વેને વિશે શક્તિએ કરીને અન્વય પણ રહ્યા છે ને પોતે તો પોતાના ધામને વિશે સ્વતંત્રપણે રહ્યા છે. બહુ સરસ શબ્દ. અને પુરુષોત્તમ છે, જે પુરુષોત્તમ છે તે તો અક્ષરાદિક સર્વના નિયંતા છે. અક્ષરાદિક સર્વના નિયંતા છે. નિયંતાનો અર્થ ભક્તો એવો નીકળે, બધાનો પર ઓર્ડર ચલાવનાર, બધાને સામર્થ્ય આપનાર, બધાનું પોષણ કરનાર, બધાની સંભાળ રાખનાર, બધાથી લીડરશિપમાં અને બધાથી અધિક શક્તિવાળા એવા કોણ છે? પુરુષોત્તમ નારાયણ. પુરુષોત્તમ નારાયણ લીડર કોઈ નથી. પુરુષોત્તમ નારાયણ બધાના લીડર છે અને પ્રકાશ નિયંતા છે અને પ્રકાશક છે. પ્રકાશક છે અહીંયા, પ્રકાશક એટલે તેજ આપનારનું સમજવું. પ્રકાશક છે માને શક્તિના દેનારા છે. પછી કદાચ મહાપુરુષ અનંત કરોડો બ્રહ્માની ઉત્પત્તિ કરી નાખે, પણ એ શક્તિના દેનારા કોણ છે? પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ છે. ને એ સર્વેને વિશે શક્તિએ કરીને અન્વય પણ રહ્યા છે. જો પ્રકાશ પે શક્તિ શબ્દ આવી ગયો, જોયો? અને સર્વેની વિશે શક્તિએ કરીને અન્વય પણ રહ્યા છે. અન્વય પણ રહ્યા છે માને જેવી જેમાં તારતમ્યતા, માને પાત્રમાં જેટલી તાકાત. એ પાત્રએ દાખલો કર્યો છે. માનો ઇન્દ્ર છે, એમને ઇન્દ્ર નથી થયો, એણે દાખલો પુરુષાર્થ કર્યો જેને કારણે ઇન્દ્ર લેવલમાં આવ્યો. તો ઇન્દ્ર લેવલમાં આવ્યો, દાખલા તરીકે કેન્દ્ર ઉપરથી કાંઈ સહાય આપવામાં આવે તો સરપંચને એનો હિસ્સો મળે, પણ એને એના ગામ પૂરતો મળે. તાલુકા પ્રમુખને પણ કેન્દ્રમાંથી અપાયેલો હિસ્સો મળે, એ લેવલમાં મળે. જિલ્લા શું કહે એને, હા, જિલ્લા પ્રમુખને મળે તોય એ પ્રમાણે, અને મુખ્યમંત્રી પણ આવે એ પ્રમાણે આવે. સમજાય છે? કેન્દ્રમાંથી એ વસ્તુ રિલે થઈ, પણ કાંઈ મુખ્યમંત્રીને સરપંચને હરખું થોડું મળે? તારતમ્યતા પ્રમાણે, એની શક્તિ પ્રમાણે. એમ પુરુષોત્તમ નારાયણ બધાની અંદર, પુરુષોત્તમ નારાયણની શક્તિ વિના કાંઈ નથી થતું. મહારાજે મધ્યના 31મા વચનમાં કીધું, મહારાજ કે વિરાટના શરીરમાં વિરાટના ઇન્દ્રિયો હતા, અંતસ્કરણ પણ હતું, એનો જીવ પણ હતો, પણ વિરાટ ઊભો થવા સમર્થ થયો નહીં. સર્વથી પર પુરુષોત્તમ નારાયણે મહાપુરુષ દ્વારા પોતે પ્રવેશ કર્યો ત્યારે વિરાટ ઊભો થવા સમર્થ થયો. સમજાય? વિરાટ જો કાંઈ ન કરે આપણે શાના કરી ગઈ. એટલે જ્યાં પણ સામર્થ્ય છે પરમાત્માની અન્વય સામર્થ્ય. અન્વય સામર્થ્ય માને પરમાત્મા ધામમાં, એવું અન્વયનો અર્થ એવો થાય કે પરમાત્મા ધામમાં બેઠા છે, એમાં એક લેશ માત્ર ફેરફાર થયા વિના બધાને સમર્થ કરી શકે છે. પરમાત્મા પોતે એટલી સામર્થ્યયુક્ત અક્ષરધામમાં છે અને ત્યાં રહેતા થકા પણ અનંત આત્માની અંદર પોતાની સામર્થ્ય મૂકી વિધવિધ કાર્યો કરી શકે છે. સ્વામી કે ને પોતે તો પોતાના ધામ વિશે સ્વતંત્ર થકા રહ્યા છે. અમુક અમુક ને થતું આ બધું હું હાલે અન્વય ને વિતિરેક ને આ બધું તો ડખો કરી મૂક્યો, માણ મજા આવી હતી જરા. સમજાય તમને? કઈ સમજાય? એકવાર મહારાજ ગઢપુર બિરાજતા હતા, પછી નિત્યાનંદ સ્વામી પાસે સંસ્કૃત ભાષાની કથા કરાવતા. સંસ્કૃત મહારાજ કે ગુજરાતીનું કરવાનું જ નહીં, સંસ્કૃત વાંચે જાઓ. હવે મહારાજ બેઠા હોય અને સ્વામી સંસ્કૃત વાંચે એટલે બધા ભીડ બની, બહુ થવા, બહુ ભીડ થવા મળે. એટલે પછી મહારાજ મેળા પૂછે, એટલે તમને સમજાય? તે ના મહારાજ, મને કાંઈ સંસ્કૃત નથી સમજાય. મહારાજ કે કાલે તું નહીં આવતો, એટલે તને કાંઈ સમજાય? તો ના મહારાજ, મને કાંઈ નથી સમજાતું. મહારાજ કે તું નહીં આવતો. એમ કરતા કરતા ગુણાતીતાનંદ સ્વામી કે મહારાજ મને પૂછ્યું, સ્વામી તમને કાંઈ સમજાય? સ્વામી કે મને કાંઈ નહોતું સમજાતું, પણ મેં તો કીધું હા મહારાજ બહુ સારું સમજાય. મહારાજ કે સારું તો તમે આવજો. સ્વામી કે તો સમજાવતું તો મને નહોતું, પણ જો કહું નથી સમજાવતું તો એ કથા તો નથી સમજાતી પણ મારાના દર્શને જાય. એમ તમને કઈ સમજાય? સમજવું તો પડશે એક ફેરી. અને હાવ કઈ એકડા બેકડા થોડા ઘૂંટે રાખવાના. અને ગોપાલ સ્વામી વાત એક સમજાઈ જાય એટલે પુરુષોત્તમ નારાયણ પૂર્ણ સમજાઈ જાય. ગોપાલ સ્વામી વાતો સમજાઈ જાય એટલે આ વચનામૃતનું ભાષ્ય શું છે? ગોપાળાનંદ સ્વામીની વાતો એટલે શું છે? વચનામૃતનું ભાષ્ય એટલે ગોપાળાનંદ સ્વામીની વાતો. આ તમને સમજાય પછી વચનામૃત એકદમ સરળ થઈ જાય. આ ભાષ્ય સમજાય એટલે અદ્ભુત છે. અને ત્રણ ગુણને વિષય, અહમ મમત્વને વિષય, પંચ વિષયને વિષય આશક્તિ રહિત વર્તવું. ને ડાયો હોય તે વાર્તા સમજે ને કરે પણ ખરો, ને વર્તવું તો ઘણું કઠણ છે. ને એક તો વર્તે છે ને વાર્તા પણ કરે છે, અને એક તો કેવળ વાર્તા કરે છે, એ બે કેમ જણાય? ખબર કેમ પડે? એ પ્રશ્ન ઉત્તર જે વર્તે છે તેને મુમુક્ષને સમજાવતા આવડે છે ને બીજાને ન આવડે, ને વર્તું તે તો પેટ કટારી નાખે જેવું કઠણ છે, ને ખડીએ કરીને માથું કાપ્યા જેવું કઠણ છે. કેટલી સરસ વાતો સ્વામી કે ત્રણ ગુણને વિશે, અહમમત્વને વિશે, પંચ વિશેની વિશે આશક્તિ રહિત વર્તવું. ત્રણ દેહ, કયા ત્રણ દેહ કોને ખબર છે? કોણ નામ આવડે ત્રણ દેહના? નારાયણ ભગત કીધું આપણે સ્થૂળ સૂક્ષ્મને કારણ, અહમ મમત્વને વિશે, અને પંચ વિષયને વિશે. પંચ વિષય ક્યા? શબ્દ. આવો બોલો. તમે કોઈ દી સંગીત મને પાઠશાળામાં યાદ નહીં હોય ને, તાલની ખબર ન પડે, સૂરની નહીં આપણે બધું, નહીં તો કર્મસર બોલ્યા શબ્દ તો બધા નારી બોલ્યા વખત, પણ ગાયો ધણે જાતી હોય રિટર્નમાં એ ચાર પૈયા થાય એમ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. સ્વામી કે એનાથી રહિત વર્ત, એટલે ત્રણ દેહ થકી પર થવું. સ્થૂળ દેહના સુખ દુઃખને પોતાનું માનવું નહીં, બે વસ્તુ માનવું નહીં એ પ્રથમ કક્ષા છે. સ્થૂળ દેહના સુખ દુઃખને માનવું નહીં એ પ્રથમ કક્ષા. પ્રથમ કક્ષા માને સમજણ જ છે. સમજણ એટલે અંદર ખળભળાટ થઈ જાય પણ સમાધાન કરી નાખે છે. સ્થૂળ દેહમાં સુખ દુઃખ ખળભળાટ થઈ જાય પણ સમાધાન કરી નાખે છે એ પ્રથમ કક્ષા છે. ત્યાંથી પછી આગળ જવું, સ્થૂળ દેહમાં સુખ દુઃખ આવે કાંઈ સંકલ્પ જ ન ઉઠે એ શ્રેષ્ઠ કક્ષા. સ્થૂળ દેહ ત્યારે જીતાણું કહેવાય. સૂક્ષ્મ દેહ સંકલ્પ વિકલ્પ થાય, અયોગ્ય ઘાટ સંકલ્પ કાંઈ થયો હોય તો ખળભળાટ થઈ જાય, સારા સારા વિચારો કરી એ સંકલ્પને ટાળી નાખે એ પ્રથમ કક્ષા. સંકલ્પ વિકલ્પ ઉઠે જ નહીં, અયોગ્ય સંકલ્પ વિકલ્પ ઉઠે જ નહીં એ શ્રેષ્ઠ કક્ષા છે. ત્યારે સૂક્ષ્મ દેહ જીતાણો કહેવાય. સંકલ્પ વિકલ્પ અયોગ્ય ઉઠે જ નહીં ત્યારે સૂક્ષ્મ દેહ જીતાણો કહેવાય. પણ યાદ રાખજો, સંકલ્પ વિકલ્પ નથી ઉઠતા એ વાસના કુંઠિત છે, પણ દેશકાળ એવો કે આવી જાય, દેશકાળ ઓલા નહીં ઓલા 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 બીરબલે ઓલા પૂછ્યું તું લવાને, લવાની કે લવા સંગ બડા કે સ્વભાવ બડા, ત્યાં લવો કે સ્વભાવ ખતરનાક, તો કે હોતા હે સંગ બડા કે લવો કે પણ સ્વભાવ તો બહુ વિચિત્ર છો, તો કે નહીં સંગ બડા જો આ બિલાડી કે એના માથા પર દીવો મૂકી અને બાઇબલ વાંચું છું, કેવી બેઠી છે લોકો કે એમાં મને મારું મગજ બહુ હાલતું નથી, મને આ જરાક આમ મગજમાં બરાબર નથી, હું કાલ કહીશ તમને કોણ બડું કે જબરો હોશિયાર માણા. અને પછી બીજે દાડે કોથળામાં ઉંદર લઈને આવ્યો મળો, અને અકબરે પૂછ્યું લવા ઉત્તર લાવ્યો કે નહીં સંગ બડા કે સ્વભાવ બડા, તો માલિક અભી ઉત્તર દેતા હું, એમ કે કોથળામાંથી ઉંદરને કાઢ્યો અને બિલાડીને આગળ રજૂ કર્યો, આન ઠેકડો મારી ઉંદરને પકડી લીધો. પછી લવે પૂછ્યું સાહબ સંગ બડા કે સ્વભાવ બડા, સમજાય છે? એમ કુંઠિત વાસના થઈ હોય તો મનની અંદર અયોગ્ય સંકલ્પ ઉઠે નહીં, પણ અયોગ્ય દેશકાળ પ્રાપ્ત થાય તો ફરીને પાછો સંકલ્પ ઉઠે. એ સંકલ્પ અયોગ્ય દેશકાળે કરીને ઉઠે એને પણ ટાળી શકે એ પ્રથમ કક્ષા, અને પોસાય તેવો અયોગ્ય દેશકાળ આવે તોય સંકલ્પનો ઉઠે ત્યારે કારણ શરીર ટળ્યું કહેવાય, અને એને નિર્મૂળ વાસના કહેવાય. જે વાત મહારાજે સારંગપુરના કેટલા વચનામાં તમે બતાવ્યું, કહો તો હાલો તો હાલો તો હાલો કહી દો, બોલો ઈબાને તમે જાગોત ખરા, જોકે જાગોત છો, બોલો જે કોને ખબર ઉશાંગણી કરો તો, જે કોઈ વિરલો એકાદ તો વિરલા થાવ, કુંડિત થવું, એકાદ તો ઉશાંગણી કરો એકાદ, એ તમારી લાજ જાય છે લાલા ભગા, તમારી લાજ જાય, એકાદ તો ઉશાંગણી કરો કોક, એક નીકળ્યા એમનું રહેવા દીજે, હવે આ હારું થયું એટલે આ બીજા નીકળ્યા, હારું હારું બે તો નીકળ્યા. સંતો પાર્ષદો કોણ ઉશાંગણી કરશે, કેટલા કરે છે ઉશાંગણી કરો જી, વારે વારે કહું એમાં તમારું 2% 5% રિઝલ્ટ, સમજો કેટલું રિઝલ્ટ આવે છે. સારંગપુરનું છે હવે તો કો હે લોયાનું, લોયાનું હવે તો કો કેવું છે તમારે, કુંડિત કેવું? નહી ખોટું, ઘા ચૂક્યો થોડો, નિશાન નીચા લગાયા. ઓકે 16મું, કુંઠિત વાસના, નૈકુંઠિત વાસના અને નિર્મૂળ વાસના. એટલે મહારાજ કે નિર્મૂળ વાસના કરી વર્તું, એટલે ત્રણ ગુણ થકી, ત્રણ દેહ થકી પર વર્તું, અહમ મમત્વ હું ભાવ ટળી જાય, અને પોતાના સંબંધવાળા તમામ પદાર્થમાંથી પ્રીતિ તોડી નાખવી, પંચ વિષયમાં પ્રીતિ રહેવા દેવી નહીં. અને જો સ્વામી કે એને ડાયો હોય તે વાર્તા સમજે ને કરે પણ ખરો, ને વર્તું તો ઘણું કઠણ છે. વાર્તા કરવી સહેલી છે, સમજવી સહેલી છે, કઠણમાં કઠણ એ પ્રમાણે કરવું એ છે. અને ભક્તો, વાત કરવામાં અને વાત સમજવામાં તો આ સૃષ્ટિમાં હજારો લાખો લોકો હતા, પણ એ પ્રમાણે કરનાર સમાજ નહોતો ત્યારે પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ ધરાવ પર એમ કરાવવા માટે આવ્યા. આ જગતમાં તમે જોજો, એક એક વ્યક્તિનું આ સ્વયં ભગવાન પૃથ્વી પર બહુ રાખવું પડે, જરાક એ ન રાખો એટલે ખોટું લાગી જાય. જ્યારે મહારાજે અહમ ગ્રંથિને તોડાવી નાખી, અર્ધો અર્ધો મણ જેના શરીર પર હોનું શોભતું હોય અને મહારાજે કોથળા પહેરાવી દીધા, પહેરો કોથળા, અરે મહારાજ પહેરશું, એ શું કરાયું મહારાજે, અહમ ગ્રંથિને ઓગાળાવી નાખી મહારાજે, અહમ ગ્રંથિને ઓગાળાવી નાખી. નતર બ્રહ્માનંદ સ્વામીનું જીવન કવન તમે જુઓ, જ્યારે ભુજમાંથી ભણીને બહાર નીકળ્યા, ધાંગધરા નરેશને ખબર પડી કે કોઈ વિરલ કવિરાજ ભુજમાંથી ભણીને બહાર નીકળી રહ્યા છે, પોતાના રાજ સિપાહીને મોકલ્યા ભુજમાં, આમંત્રણ આપો મારે આંગણે આવે, અને જ્યાં ધાંગધરાની અંદર લાડુદાનજી પધારે, ગામની બહાર વિશાળ મોટું હામયું કાઢી અને એ રાજકવિને પોતાના રાજની અંદર લાવ્યા, અનેક પ્રકારની ભેટ સામગ્રી, એનું એનું બ્રહ્મ સંહિતા તમે વાંચો તો ઘડી બળી બે ઘડે તેમ થયા, માણા તો નથી જ, આ દેવે નથી, મુક્તમાંય કદાચ આ કેપેસિટી હોય કે કેમ, આ સ્વયં ભગવાન છે એમ, એટલી સામર્થ્ય દેખાય સ્વામીની, કેટલી ભેટ સામગ્રી. સ્વામી ત્યાંથી જે પોતાના દેશમાં જવા, ખાણગામમાં જવાનો સંકલ્પ કરતા હતા, પણ ત્યાં તો વાયુ વેગે આખા સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં વાત પથરાઈ ચૂકી કે જિંદગીમાં કોઈ દી જોયા તો નહીં સાંભળ્યાનો એવા કવિરાજ આવ્યા છે. શતઉધાની નહીં, સહસ્ત્રઉધાની, શતઉધાની જ નહીં સહસ્ત્રઉધાની. સહસ્ત્રઉધાની એટલે એક હારે કોઈ હજાર જણા પ્રશ્ન પૂછે, કેટલા, અને જેને જે પૂછે પૂછે, પોહાઈ પ્રશ્ન પૂછે. ખેતીમાં ઓવણીને કેમ રાખે તો કરાળ નો વર્ષે વચલો દાતો તો સ્વામી જવાબ આપે આમ રાખે. કેવો બળદ હોય તો પાણિયારો હોય તો સ્વામીનો જવાબ આપે, આવો બળદ પાણિયારો હોય. કેવી ભેંસ હોય, એની ચામડી કેવી હોય તો દૂધ વધારે કરે, સ્વામીનો ઉત્તર આપે. કૂવો ગાળતા કેવો પથ્થર નીકળે ખબર પડે આમાં પાણી થાક નહીં થાય, સ્વામીનો ઉત્તર. એવા એક હારે હજાર પ્રશ્નો પૂછે, એક એક પ્રશ્નોને હારે યાદ રાખે, અને જેમ પ્રશ્નો ક્રમ પૂછાણા હોય એ જ ક્રમથી ઉત્તર આપી શકે, એને શસ્ત્ર અવધાની કહેવાય. અબજોમાં એકાદ હોય. આપણે ભલામણા ગઈકાલે કેટલી વાતો થતી યાદ નથી રહેતી, બોલો. પુનઃ ગુજરાતમાં વાત પથરાઈ ગઈ, અને એ જ વખતે સ્વામીને દ્વારકા નરેશે બોલાવ્યા, તમે અહીં આવો. સ્વામી ત્યાં જતા હોય તો મોરબી નરેશને ખબર પડી કે કવિરાજ લાડુદાન દ્વારકા જઈ રહ્યા છે. પોતાના સિપાહીઓ પોતાનું આખું સૈન્ય વચ્ચે ઊભું રાખ્યું અને કીધું, કોઈ પણ ભોગે બે દિવસ અમારે ત્યાં મહેમાન થતા જાઓ. મોરબી ગયા, અઢળક ત્યાંથી ધન સંપત્તિ અર્પણ પ્રાપ્ત થઈ, અને ત્યાંથી દ્વારકા ગયા. દ્વારકાની અંદર પણ સ્વામીને અઢળક સંપત્તિ પ્રાપ્ત થઈ. દ્વારકા પહોંચ્યા, જૂનાગઢ નરેશને ખબર પડી, સ્વામીનું ભવ્ય સ્વાગત કરીને બોલાવ્યા. અને જૂનાગઢ આવ્યા ત્યાં ભાવનગર નરેશને ખબર પડી વજયસિંહને, અને ભાવનગર આવ્યા સ્વામીને જોયા, નાગદાન સ્વામીને બોલાવીને કહે, આ લાડુદાનના અંગે અંગનું માપ લઈ લો, કે મારી એક એક અંગનું ઘરેણું કરાવું છે, કે હાથના કડા, પગના કડા, હાથની આંગળી બધાને માપ લઈ લો. અને નાગદાન સ્વામી એ માપ લેતા હોય, આમ ઊંચું જોવે કુપિયાનું માપ લેવા માટે, અને કપાળમાં તિલક ચાંદલો જોયો. પછીની વાતની બધી તમને ખબર છે, વિસ્તાર નથી કરતો, કરવું છે. આ ભેંસ ભડકામણો નવા કયા ધર્મનું ચિહ્ન છે? નાગદાન સ્વામીએ ભક્તો આપણી મક્કમતા એવી જ હોવી જોઈએ, શેઠ હોય તેની ઘરનો નિડરતા કેવી હોવી જોઈએ. નાગદાન કે લાડુદાનજી, આ ધરા ઉપર અત્યારે સર્વોપરી ભગવાનનું અવતરણ થયું છે, અને અહીંયા બાજુમાં જ ગરડા ગામમાં બિરાજે, એનું આ ચિહ્ન છે. લાડુદાન કે આ ઘોર કળી કાળ ની અંદર ભગવાન ભગવાન ન હોય, અને ત્યાં તો વજીશી પડખે ચડી ગયા. વજીશી કે મારે બસ આવું જ કામ છે કાંઈક. લાડુદાન તમે બુદ્ધિશાળી છો, વજીશી પોતે બહુ બુદ્ધિશાળી હતા, તમે બહુ બુદ્ધિશાળી છો, એક કામ કરો, તમે ગરડા જાઓ અને ખાતરી કરો, જાઓ તમે ગરડા. મને એમ લાગે આવું ધતિંગ તો નહીં હોય ને. વજીશી શું વિચાર્યું ખબર, ધતિંગ હશે તો લાડુદાનની બુદ્ધિ પ્રતિભા એવી છે એ ખુલ્લું પડી જશે, અને લાડુદાન હારે તો દુનિયા મારે પછી કોઈને પૂછવા નથી કે સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે. મોકો ઝડપી લીધો વજયસિંહજીએ, તમે જાઓ અને તપાસ કરો હકીકત શું છે. અને લાડુદાન કે એમ હકીકતમાં હું જોવાનો એ ભલામણા, એ તો મારો ભેટો થાય એટલે પાણી. નાગદાનના મોઢામાં ફરી વાર શબ્દ નીકળ્યા, નહીં નહીં લાડુદાન, પાણી તમે થાહો, એ નહીં, આ તો મીઠાની કોથળી સાગરનો માપ લેવા નીકળી, પણ ઓગળી જવાની. અને પછી યાદ રાખો, લાડુદાન ચાલતા ત્યાં રસ્તામાં ઈ નાગદાન સ્વામીના શબ્દોનું મનન મળ્યું થવા, મનન મળ્યું થવા, કે હું ગમે ને આ જાઉં, ગમે ને આ જાઉં, લોકો મારી શક્તિ સામર્થ્ય અવાક થઈ જાય, મારી પ્રત્યે અહોભાવથી જોવા માંડે. અને આ વજેશી દરબારની સભામાં બધા અહોભાવથી જોતા હતા, સ્વયં વજીશી દરબાર પણ મારી પાછળ અવાક બની ગયા. એકા નાગદાનને મારી વિદવત્તા, મારી તાકાત, મારી સામર્થ્યનો એક લેશ અસર નહોતો, જરાય મારા બાનમાં નહોતા આવ્યા. અને એ જે બોલતો હતો નિડરતાથી, એ શબ્દ અંદરથી રણકોટા બોલાવતા હતા, માટે આ રણકોટા બોલાવતા શબ્દ હોવાથી આમાં કાંઈક રહસ્ય હોવું જોઈએ. સ્વામિનારાયણ ભગવાન હોય તો હોય. અને સંકલ્પ કર્યો, હું જાઉં અને કાળા કામળા ઉપર બેઠેલા હોય, રીંગણાનો ઢગલો ડાબી બાજુ પડેલો હોય, કંઠમાં ગુલાબનો હાર હોય, અને મને આખું મારું જીવન કહી દે ને તો માનો ભગવાન છે. અને આવ્યા ગઢપુર, પણ ગઢપુર આવીને જોયું તો કાળા કામળા ઉપર મહારાજ બિરાજમાન હોય, કંઠમાં ગુલાબનો હાર, બે સંકલ્પ પૂરા, બાજુ રીંગણાનો ઢગલો, ત્રીજો સંકલ્પ પૂરો. અને મહારાજ કે આવો 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 લાડુદાન આવો, તમે તો ખાણગામમાં જીનમાં નહીં, તમે તો પિંગળ ભાષાના ભણેલા હાચું ને, તમે તો શંભુદાનના દીકરા, ઓહો, અરે તમે તો કેટલી જે ઇનામ લઈ આવ્યા, તમે દાંગધર ઇનામ લીધું, આ ઇનામ તમને ન્યા પ્રાપ્ત થયું. અરે જતા હતા તમે ત્યાંથી દ્વારકા, તો વચ્ચે મોરબીના રાજા લઈ ગયા નહીં, ન્યા તમને આટલી આટલી વસ્તુ મળી. અરે દ્વારકાના નરેશે આટલી વસ્તુ આપી, જૂનાગઢમાં પણ આ તમને ઇનામ પ્રાપ્ત થયું, અને તમને ભાવનગરમાં ઇનામ હજી પ્રાપ્ત થવાનું હતું, પણ નાગદાને જે ગળાનું માપ લેતા ત્યાં તમારા બગડાસડી બોલી ગઈ નહીં, અને અમારું માપ લેવા માટે એવા આવ્યા છો ને. અને લાડુદાન મારાના કદમમાં ચૂકી પીડા, કૃપાનાથ આપ તો સર્વેશ્વર પરમેશ્વર છો, પરમેશ્વર છો. આટલી મોટી હસ્તી, મારે એ કહેવાનું છે આટલી મોટી હસ્તી. પણ મહારાજ એમ કે કોથળા પહેરો, કોથળા પહેર્યા. આ બ્રહ્માંડમાં કોઈ નોંધ કરાયું, કોઈએ નોંધ કરાયું. તમે શાસ્ત્ર માત્ર વાંચો, આમ અડાય નહીં, અહંકારમાં અડાય નહીં. એમ મહારાજ અહંકારને જાણે ધોઈ નાખ્યો. મહારાજ સ્વામી બહુ સરસ કે, સ્વામી કે ને ડાયો હોય તે વાર્તા સમજે ને કરે પણ ખરો, વાતને સમજી શકે કરો, કરે પણ ખરો, પણ વર્તું તો ઘણું કઠણ છે, વર્તું તો ઘણું કઠણ છે. ને એક તો વર્તે છે ને વાર્તા પણ કરે છે, ને એક તો કેવળ વાર્તા કરી, બે કેમ જણાય? બે વ્યક્તિ ખાલી વાતો કરે, એક વાતો કરે ને વર્તે પણ ખબર કેમ પડે? એ પ્રશ્ન ઉત્તર જે વર્તે છે તેને મુમુક્ષને સમજાવતા આવડે છે, વર્તે ને મુમુક્ષને સમજાવતા આવડે છે. જ્યાં સુધી પોતે અનુભૂતિ નથી કરી ત્યાં સુધી એ પ્રશ્ન કોઈને પૂછે તેને એનો ઉત્તર એનાથી થાય અને થિયરીકલ ગમે એટલું જ્ઞાન હોય પણ પ્રેક્ટિકલ પોતે જ્યાં સુધી નથી કર્યું ત્યાં સુધી કોઈ એમ કે આનું આમ થાય, આમ આમ થયો તો એ ઉત્તર ન આપી શકે. આમ એક બાજુ રીંગણાનું એક બાજુ બટેકાનું શાક પીડ્યું હોય ને એક બાજુ પછી વળી વાટકેમાં હાથ ધોતો જતો હોય, એને પૂછે કે નિસ્વાદી થવું હોય શું કરવું પડે, એ ઉત્તર કરી શકે? હે, એ તો બધું રાબડું કરી અને ભગવાનને સંભાળી જમતો નહીં કે રાબડું કરાય નિસ્વાદ થવું હોય, એ કહી શકે? શું કહો તમે? વર્તે એ સમજાવી શકે, વર્તે નહીં એ સમજાવી શકે નહીં. XYZ કોઈ પણ વાત હોય, એમ વર્તે છે કોઈ પણ વાત હોય. દાખલા તરીકે માનો મોટો ગ્રેજ્યુએટ માણસ છે, એને કોઈ પ્રશ્ન પૂછે, હીરો દેખા આને પેલ કેમ પાડવા, એમાંય ઓલ ઓલ ઓલો સિંગલ કટનો હીરો દેખાડે, આ કેમ ઘસ્યો હશે, આની અંદર નકશી પાડીશ, સમજાણું? આવું કે એટલે કમાઈનમાં નકશી પાડે, સમજ્યા? આ નો દેખાય એટલો જ આમાં નકશી પાડા, નકશી કેમ પાડી છે? ગ્રેજ્યુએટ કહી શકે? લાલજી ભગત તમે કહી દો કે ન કહી દો, બોલો લાલા ભગત કહી દે, માવા તમે કહી દો કે ન કહી દો, અશોકભાઈ તમે, અમરશીભાઈ તમે, કેમ જે એને એમ કર્યું નથી, આને કર્યું છે એટલે કહી શકે? એમ સ્વામી કે વર્તે એ સમજાવી શકે, ન વર્તે કોઈ દી સમજાવી શકે અને સમજાવવા માટે સ્વયં વર્તન કરવું પડે. મહારાજે સ્વયં કર્યું ને પછી કીધું, મહારાજે સ્વયં તપ કર્યું ને આપને તપ કરવાને કીધું. આધાર સમય ગ્રંથમાં એવું લખ્યું, જો કે એ બધી લીલા છે. મહારાજ કે સંતો આપણે આ રસોઈ બનાવવા રહીશું તો સત્સંગ ક્યારે કરે છે, માટે જાઓ તૈયાર રસોઈ કરીને જમી. પહેલાં કોઈ હા ન પાડે, પછી મહારાજ પોતે જોડી ઉઠાવી, પછી બધાએ ઉઠાવી, પણ પછી બધું અપવિત્ર મળ્યું આવવા. મહારાજ કે આ તો ભયંકરતા સર્જાણી, સંતો આપણે તૈયાર રસોઈની જાતે બનાવી પડે, એટલે તૈયાર રસોઈમાં સીધી થાળે, સીધું પત્તર, કાંઈ ઝંઝટ નહીં, ઓલું તો મહેનત પડે, એટલે કોઈ પછી તૈયાર રસોઈ ન બનાવે. પછી મહારાજ કે સંતો રસોઈ, મહારાજ કે મારે રસોઈ બનાવું છું તો પછી સત્સંગ ક્યારે કરશું? મહારાજ કે રસોઈ બનાવતા વાર ન લાગે એવું કરી, પણ રસોઈ તો બનાવી, આ અપવિત્ર ન પોહાય. અને મહારાજ બેહી ગયા, લોટ બાંધ્યો, આવડા આવડા લોટના ગુંડલા વાળ્યા. મારે કે પણ મારા આની રોટલી કેવડી થાય, મારે કેમ જોઈએ રાખો ને, અને બે કરી ભેગી મહારાજે બેકરી ભેગીને જાતે વણી આવડી વણી. મહારાજ કે એકે બઠો એકે બઠો. તેદું ને ચાલુ થાય હજી નથી બંધ થઈ બોલો. અને સૂર્ય ચંદ્ર તપે ત્યાં ગણેશભાઈ નથી બંધ થાય, હું કહો સૂર્ય ચંદ્ર તપે દેવ બંધ થાય. 2000 મણ ઘઉંની રોટલી કોઈને કોઈને હા પડે? 2000 મણ ઘઉંની રોટલી, આ તો આપણે માનો થાવા મળ્યા ઉત્સવ, તમે બધા આયોજકમાં મળ્યા એટલે હા પડે, ન તો તમને હા જ ન પડે. કારણ કે ઘેરે 250 ગ્રામની બનાવો એમાં 2 પડી રહી, એ 2000 મણની કેમ હા પડે? પણ મહારાજે બહુ થ્રાટી બોલાવી દીધી. મહારાજ કર્યું અને પછી કીધું. મહારાજે પહેલાં પત્તર રાખવાનું કીધું, રાખતા હોય મહારાજ પોતે પત્તર રાખ્યો અને પછી બધાએ રાખ્યો. એ જોકે મહારાજી તો એમ એવી રીતે ચાવી ટાઈટ કરી હતી સંતોને, તમે હું કહું આમ કરું પછી તમારે કરું, ઉતાવળું ન થઈ જવું એટલે હું કામે એમ. મહારાજ કે પરંપરા એવી ચાલે કે જે વડીલ હશે એ વર્તનમાં મૂકશે, પછી પાછળનો સમાજ વર્તનમાં મૂકશે, એ બધાને ખબર પડે, એટલે હું કરું પછી તેમ કરજો. એટલે અહીં બહુ સરસ સ્વામી વાત કરે. સ્વામી કે જે વર્તે એ સમજાવી પણ શકે, સમજાવતા આવડે ને બીજા ના આવડે, ને વર્તું તે તો પેટ કટારી નાખ્યા જેવું કઠણ છે. પેટ કટારી નાખ્યા જેવું કઠણ છે. પર અમારા યોગેશ્વર સ્વામી ઘણા બધા નિયમ આપ્યા હતા, ઓલે મેળાને જમવાના કેટલાય લીધા, તું શાંગળી કરો તો હાલો તો, નવું શાંગળી કરીને દાદી મને હામ છે કરો તો, 1 2 3 4 5 6 7 8 9 10 ચાલુ રાખ્યા એટલે ઉશાંગણી કરો તો, 4 રાખ્યું, સમજાણું તમને? વર્તું એ તો પેટ કટારી નાખ્યા. એક ભગત તો ચોથે દાડે મને ફોન કર્યો, મને કે સ્વામી યોગેશ્વર સ્વામી નિયમ આપ્યું છે બધું ભેગું કરીને જમવાનું, પણ આજ ઘેરે લાપસી બનાવે છે અને શું કરવાનું કે? મેં કીધું એને ભેગી નાખવાનું. મને કે ભેગી નાખીને પછી, મેં કીધું એમાં શાક નાખવાનું. મને કે લાપસીમાં શાક? મેં કીધું ખાલી શાક નહીં, એમાં કઢી હોત ને. મને કે લાપસીમાં કઢીને શાક બે? મેં કીધું એમાં છાશ હોત નાખવાની. પાણી નાખવાની ત્યાં સુધી જીયા ન રહી દીધી એને, ત્યાં તો રાઈડ નાખી ગયો. મને કે આ મને નહીં પોયા, હું તો સાંભળું છે તો મને કાંક થાય છે. મેં કાંક જેને કાંક થાય ને એનું આ કામ નહીં. અમારે જેતપુર છે ને, બહુ વર્ષ પહેલા એક પાર્સદ આવેલા, હજી તો કફની પહેરેલી, બીજે દાડે ક્યાંકથી આમ ઢોલ કોકનું ફૂલેકું નીકળ્યું, ડબિંગ 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 ઢોલ વાગે. એટલે ભાઈ મારી પાસે, મને કે મને કા આ ઢોલ વાગે, મને છાતીમાં કાંક થાય છે કે? મેં કે ત્યારે તારું કામ નહીં ભાઈ. બહુ સરસ અહીંયા સ્વામી વાતો લખે. સ્વામી કે વર્તું તે તો પેટ કરીને નાખ્યા જેવું કઠણ છે, અને ખડગે કરીને માથું કાપ્યા જેવું કઠણ છે. અને દેહને વિશે પંચ વિષયને વિશે, દેહને વિશે પંચ વિષયને વિશે અને ભગવાનને વિશે જેવો અભિનિવેશ છે તેવો સંતને વિશે નથી, ને સંત એના કરાવનારા છે. ત્યારે સ્વામી કહે શ્રી હરિજીની વિશે પણ અભિનિવેશ નથી, તે મહારાજ સાથે વ્યવહાર પડે તો જણાય. તે કહ્યું છે જે વ્યવહારેણ સાધુ, આણી કોરે તો કોઈ નથી, એણી કોરે હોય તો કોણ જાણે. અને શ્રી હરિજીના મહેમાનો આત્મનિષ્ઠાનો ઠેરાવ નિત્ય પ્રયાદી કે કરીને વારંવાર આગ્રહ રાખીને કરે તો અભિનિવેશ થાય છે. તે હરિભક્તના દ્રષ્ટાંતે આગ્રહ રાખ્યાની વાર્તા બહુ કરી. દેહની વિશે પંચ વિશેની વિશે અને ભગવાનની વિશે અભિનિવેશ છે. અભિનિવેશ એટલે એની સાથે પ્રવેશ, આત્મબુદ્ધિ. પંચ વિષયમાં આત્મબુદ્ધિ થઈ ગઈ છે. વિષયની વિશે આત્મબુદ્ધિ, દેહની વિશે આત્મબુદ્ધિ થઈ ગઈ, પંચ વિષયની વિશે આત્મબુદ્ધિ થઈ ગઈ. માને એની સાથે અતિશય જોડાણ થઈ ગયું, ભગવાનની વિશે પણ જોડાણ થઈ ગયું. એવું સંતની વિશે જોડાણ નથી થતું. ભગવાનમાં જોડાણના કરનારા તો સંત છે, એમ કેમ થતું છે? એમ ગોપાળાન સ્વામીને પ્રશ્ન પૂછ્યો ત્યારે સ્વામી એક વાતને કાઢી નાખી. સ્વામી કહે દેહની વિશે અભિનિવેશ છે, પંચ વિશેની વિશે અભિનિવેશ છે, પણ જેમ સંતની વિશે અભિનિવેશ નથી એમ ભગવાનની વિશે અભિનિવેશ નથી. કારણ કે સંતની વિશે અભિનિવેશ નથી થયો તો પછી ભગવાનની અંદર કે જ થાય? અભિનિવેશ, પ્રવેશ, આત્મબુદ્ધિ, પ્રીતિ. પાંચ વિષયને માટે યાદ રાખજો, દેહને માટે જીવાત્મા ગમે એટલું સહન કરે, આ દેહના સુખને માટે ગમે એટલું સહન કરે. વિચારો એ ટાટ કાળી ટાટ પડતી હોય ભયંકર, અને એ કૂવામાં પાણી વાળતો હોય, દેહને વિશે અભિનિવેશ જેનું પરિણામ એ ભૂકા કાઢે એવી ટાટ પડતી હોય, હિમ પડ્યું હોય તોય પણ ખેતરમાં એ પાણી વાળે, દેહને વિશે અભિનિવેશ છે, દેહના સંબંધને વિશે અભિનિવેશ છે, જેથી કરીને કરે. પણ સત્સંગ કરતાં કથા વાર્તા સાંભળતા જરાય કઠણ પડે, માનો કોચિંતા લાઇટ ચાલુ રહી પંખા બંધ થઈ ગયા તો સ્થાન છોડીને બહાર નીકળી જાય. કેમ જે દેહને વિશે અભિનિવેશ જેવો છે, દેહના સંબંધીમાં જેવો અભિનિવેશ છે, એવો સત્સંગમાં કથા વાર્તાનો અભિનિવેશ થયો નથી. પોતાના પરિવારને વિશે અભિનિવેશ છે, જેથી કરીને માં પોતે ભીનામાં સૂઈ જાય, બાળકને કોરામ સોડાવે, કારણ કે એને પુત્રને વિશે અભિનિવેશ છે, એની સાથે આત્મબુદ્ધિ છે. પાંચ વિષયમાં પણ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એની અંદર અભિનિવેશ થઈ ગયો છે. કેવો અભિનિવેશ થઈ જાય તો સ્વામી વાતમ લખ્યું, સ્વામી કે પિંજારો રૂ કાતવા માટે ગયો, એમાં ફિરિંગીની ડોશી ચામડું થોડુંક ધોળું છે એની હામુનામું જોઈ રાખે, એટલો ફિરિંગી જોઈ ગયો. ફિરિંગીના મોઢામાં શબ્દ નીકળ્યો, આ પિંજારા મેડમ સામે મત જો. તે એક મિનિટ આમ જોઈ પાછો મેળ્યો જોવા, બે મિનિટ થઈ ને પાછો એટલે જોઈને તો સમજો, તુમકો કહા મેડમ સામે મત જો, તોય મળો જોજો મળ્યો કરવા. ત્રીજી વાર કીધું, આપ મેડમ સામે દેખા ને તો આંખ નિકાળ દૂંગા. ઘડી કામ નહીં પાછું જોયું, ફિરિંગી આંખો કાઢી લીધી. સમજાય તમને શું થયું? રૂપમાં અભિનિવેશ થઈ ગયો. શું થઈ ગયું? રૂપમાં અભિનિવેશ થઈ ગયો. એવો ભગવાનમાં અભિનિવેશ થતો નથી. સ્વામી બીજી પણ વાત લખી, ઓલા શબ્દમાં અભિનિવેશ થઈ ગયો. એક જણો ભવાયા જોવાઈ ગયો, તે પછી ભવાયા તો ભાઈ હવાર સુધી હાલે, એમ જ કોઈ જોલા ખાવાની કોઈ વાત આવતી નથી. અભિનિવેશ આયે જો 11:30 કાલે અમે જોતા હતા 10:30 વાગે, મેં કીધો ચેરમેન સ્વામી જો બંધ નહીં કરે તો અને પછી એકની પાંચ જણ જગાડો, એ જાગો જાગો. હાડા 10 વાગ્યા હતા જ્યારે ભવાએ હવાર સુધી રમે, એક જોલું ખાય. સ્વામી કે ભવાએ રમતા તેમ એક જણો હમીહાનનો જેને વેલો બેસી ગયેલો, અડધી રાત થઈ અને લઘુ લાગી, પણ અભિનિવેશ એવો થઈ ગયેલો કે ઊભો જઈને જો લઘુ પાણી જાઓ તો મારી જગ્યા વહી જાય, બેઠો રહ્યો. હવાર થઈને તે સ્વામી કે ગાંઠ વળી ગઈ, નેને મરી ગયો. અભિનિવેશ થઈ ગયો. એવો અભિનિવેશ નથી ભગવાનમાં થતો, નથી સંતમાં થતો. સ્વામી કે આની કોઈ નો કોઈ નથી. સ્વામી કે પંચ વિષયમાં અભિનિવેશ છે, દેહમાં અભિનિવેશ છે, એવો ભગવાનમાં નથી થયો, સંતમાં નથી થયો. ભગવાનમાં થયેલો દેખાય છે, ભગવાનમાં ખૂબ પ્રીતિ દેખાય છે સ્વામી કે, પણ એ વ્યવહારે ને સાધુ, વ્યવહાર પડે ત્યારે ખબર પડે, ભગવાન અરે વ્યવહાર પડે ત્યારે ખબર પડે. માને ભગવાન એની કસોટી લે તેથી ખબર પડે ને ભગવાનમાં કેટલું હેત છે, ભગવાનમાં કેટલું હેત ક્યારે ખબર પડે? ભગવાન એની કસોટી લે ત્યારે. ધંધા બિઝનેસમાં આડુઆડું કરે ત્યારે ખબર પડે. આપણે પમદી નહોતું કહ્યું નરસિંહ મહેતાનું, જાતા જાતા છોકરાને કહેતા રહે ગઈ મારા સર્વોપરી ભગવાન પણ મહેરબાની કરીને મારો વિશ્વાસ કરતો નહીં. એટલે અહીંયા સ્વામી કે વ્યવહાર જ્યારે પડે ત્યારે ખબર પડે. આણી કોરતો કોઈ નથી ને એણી કોરે હોય તો કોણ જાણે. અને શ્રી હરિજીના મહેમાનો અને આત્મનિષ્ઠાનો ઠેરાવ નિત્ય પ્રયાદિકે કરીને વારંવાર આગ્રહ રાખીને કરે સ્વામી કે, કારણ કે પહેલાં કેવું આવ્યું, ભગવાનમાં અભિનિવેશ છે, સંતમાં નથી. સ્વામી કે ભગવાનમાં નથી, કારણ કે સ્વામીએ શું કીધું પહેલાં, સંત તો અભિનિવેશના કરાવનારા છે, સંતો અભિનિવેશના કરાવ માને ભગવાનમાં પ્રીતિના કરાવનાર, એ મહિમા કહે, મહત્તા કહે, ત્યારે પ્રીતિ બંધાય. તો સ્વામી કહે એવું કેમ બની શકે સંતમાં અભિનિવેશ નથી થયો અને ભગવાનમાં થઈ જાય? બને જ નહીં. કરાવનારામાં જ્યાં સુધી અભિનિવેશ ન થાય ત્યારે જેમાં કરવો છે એમાં કોઈ દી ન થાય. સમજો, કરાવનારો કાર્ય કરાવી ક્યારે હગે? એના પર પૂર્ણ ભરોસો બેસે, પ્રીતિ બંધાય, મેમાં સમજાય ત્યારે એના વચનમાં હા પડે, હા પડે ત્યારે અભિનિવેશ કરાવી શકે. એમાં હા જ નથી પડે, એમાં પ્રીતિ નથી બંધાણી. તો એમાં પ્રીતિ નથી બંધાણી તો ભગવાનમાં કોઈ દી બંધાય જ નહીં. સ્વામી કે આની કોરે કોઈ નથી, એની કોરે કોઈ નથી, એનો મતલબ સ્વામીનો કહેવાનો, સ્વામી કે જેને સંતમાં અભિનિવેશ નથી અને ભગવાનમાં અભિનિવેશ હોય એવો આણીકોરનો કોઈ નથી, એણીકોરનો કોઈ નથી. અને એવો અર્થ તમે ન ઘટાડો તો સ્વામી શું બોલ્યા, કોઈને ભગવાન અભિનિવેશ છે જ નહીં તો બહુ મોટો બાધ આવે. સમજાય તમને? બહુ મોટો બાધ આવે. સ્વામી કે કોઈને ભગવાનમાં આત્મબુદ્ધિ નથી, કોઈને ભગવાનનો પ્રીતિ નથી, ભલા માણા મારનો વિરહ થાય લગારેક અને રૂવાડે રૂવાડે લોહીના ટચી આવી જાય, સ્વામી કે કોઈ નથી. બને કોઈ કાળે? પ્રેમ સગી પ્રેમાનંદ સ્વામીને મારનો વિરહ થાય, આંખોના આંસુડા હુકાઈ જાય, લોહીના બુંદ પડવા માંડે અને સ્વામી એમ કે કોઈની પ્રીતિ નથી. બને કોઈ કાળે? બને કોઈ કાળે? દાદા ખાચર ને ખબર પડી, પાણીના પૂજા ડોડિયાને ખબર પડી કે મારા દેહ છોડી એ જ ઘડી એ સેકન્ડે ફ્રાક દેખાવાનું શરીર પૃથ્વી પર પડ્યું અને કાળું મેષ શરીર થઈ ગયું અને સ્વામી કે કોઈને અભિનિવેશ નથી. બને કોઈ કાળે? પણ સ્વામીનો ઊંડો હાર્દ સમજો, સ્વામી એમ કહેવા માગે, સ્વામીને જે પ્રશ્ન પૂછવા માંગ્યો, સ્વામી દેહમાં અભિનિવેશ છે, પંચવિષયમાં અભિનિવેશ છે, ભગવાનમાં અભિનિવેશ છે અને ભગવાનમાં અભિનિવેશના કરનારા સંત છે, એની અંદર અભિનિવેશ કેમ નથી? ત્યારે સ્વામી એમ કહેવા માગે, બને નહીં કોઈ કાળે. સ્વામી કહે જેને સંતમાં અભિનિવેશ નથી અને ભગવાનમાં હોય જ નહીં, આણી કોરનો કોઈ એવો નથી, એણી કોરનો એવો કોઈ નથી જેને સંતમાં હેત ન હોય અને ભગવાનમાં હેત હોય. આમ વાસુદેવભાઈ આમ સ્વામી કહે. શું કહો? સ્વામીનું કહેવાનું આર્ધ સીધું આવું નથી લખ્યું, આર્ધ આ છે કે સંતમાં ભક્તો, ભલે સંત શબ્દ મૂક્યો પણ સંત હોય ભગવાનના ભક્ત, ભગવાનના આચાર્ય બધા સમજી લેવા. સમજણું, સંત શબ્દ મૂક્યો એનો મતલબ સંત એક જ, પણ જેને ભગવાનના સંતમાં હેત નથી, ભગવાનના આચાર્યમાં હેત નથી, ભગવાનના ભક્તમાં હેત નથી અને કે મને ભગવાનમાં બહુ હેત, સ્વામી કે બનતા છે કોઈ કાળે? કોઈ કાળે ન બને. અને સ્વામી કે તેમ છતાં કોઈ કહેતો ના, મને ભગવાનના આચાર્યમાં હેત નહીં, સંતમાં હેત નહીં, ભક્તમાં હેત નહીં, આપણે ભગવાનને આપણે મને ભગવાનમાં બહુ હેત, સ્વામી કે દંભીન પાખંડી જાણવો. આધાર સમય ગ્રંથમાં મારે લખ્યું, જેમ કે મને ભગવાન મેત, આપણે સાધુને કાંઈ નહીં, હરિભગતને કાંઈ નહીં, આચાર્યને કાંઈ લેવા દેવું નહીં, આપણે હવે ભગવાન રે ખૂબ હેત. આધાર સમયનો ગ્રંથ એમ કે એને દંભીન પાખંડી સમજવો, એને હેત છે જ નહીં એની સાક્ષી સમય અહીંયા પૂરે છે કે જેને સંતમાં અભિનિવેશ નથી, ભક્તમાં અભિનિવેશ નથી, એને ભગવાનમાં કોઈ અભિનિવેશ હોય જ નહીં, એમ હોય જ નહીં. બનતા છે કોઈ કાળે? ગોઠ લાવીને આંબો ઉગતા છે કોઈ કાળે? હે, અદ્ભુત વાત સ્વામી બતાવી. સ્વામી કે આણી કોરે કોઈ નથી, એની કોરે કોઈ નથી. આણી કોરે કોઈ નથી ને એની કોરે કોઈ હોય તો કોણ જાણે. અને શ્રીહરિ આણી કોરે કોઈ નથી, એની કોરે કોઈ નથી, એ ખબર પડી તમને? કઈ દેશ વિભાગ. સ્વામી કે વડતાલ દેશમાં એવો કોઈ નથી દેખાતો કે ભગવાનના સંત ભક્ત કે આચાર્યમાં હેત ન હોય ને ભગવાનમાં હેત હોય એવો, અને એની કોરી કોઈ નથી દેખાતો. માને અમદાવાદ દેશમાં કોઈ નથી દેખાતો કે જેને આચાર્ય મહારાજ સંત અને ભક્તમાં હેત ન હોય ને ભગવાનમાં હેત બંધાણો, એની કોરી કોઈ દેખાતો નથી, ન જ હોય. યાદ રાખજો, એ નિર્બીજ યોગ હોય. એનો કેવો હોય? એનો યોગ કેવો હોય? નિર્બીજ, સબીજ નહીં. એનો યોગ કેવો હોય? નિર્બીજ, એમાં પરમાત્મા તત્વની અંદર રસબસ બની શકે, કોઈ દી બની જ ન શકે, એવું સ્વામી કહે છે. અને શ્રીહરિજીના મહેમાનો આત્મનિષ્ઠાનો ઠેરાવ નિત્ય પ્રયાદિકે કરીને વારંવાર આગ્રહ રાખીને કરે તો અભિનિવેશ થાય છે. શ્રીહરિજીના મહેમાનો એક તો મારને મોટપ સમજે, ખૂબ મારને મોટા સમજે, નિત્ય નિત્ય મારને મોટા સમજતા જાય. તો ભક્તો સમજવા માટે ભગવાનના સાધુ, ભગવાનના ભક્ત, ભગવાન આચાર્ય, એનો સહોર જોઈ કે ન જોઈ? ખૂબ મહિમા સમજે. પાછા ચાર પ્રકારના પ્રલય, આત્યંતિક પ્રલયમાં કશું જ નથી રહેતું, એક પુરુષોત્તમ નારાયણ રહે છે. ઈ મને પ્રગટ મળ્યા છે, ઈ રહે છે, એના મુક્ત રે, એનું ધામ રે, ઈ બધા મને મળ્યા છે. લોયાના 18માં પ્રમાણે મહારાજ કે ધરા પર જ્યારે મેં આવીએ ને ત્યારે અમારી સાથે અમારું ધામ, મારા મુક્ત બધું જ આવ્યું હોય, એવો મહિમા સમજાય તો ભગવાનમાં અભિનિવેશ થાય. ભગવાનના આચાર્ય માર્ગમાં, ભગવાનના સંતમાં, ભગવાનના ભક્તમાં અભિનિવેશ થાય, માને આત્મબુદ્ધિ થાય, પ્રીતિ થાય, વિના થાય જ નહીં. તે હરિભક્તના દ્રષ્ટાંતે આગ્રહ રાખીને વાર્તા બહુ કરી, હરિભક્તના દ્રષ્ટાંત કરીને આગ્રહ રાખ્યાની વાર્તા બહુ કરી. એ શું છે વળી આ વાત નહોતી સમજાતી. હસ્તલિખિત ને એવા બે ચાર વાતો ગોતી, એમાં ટિપ્પણી છે, બહુ બહુ અદભુત ટિપ્પણી કરીશ ભક્તો. હરિભક્તના દ્રષ્ટાંત કરીને આગ્રહ રાખ્યાની વાર્તા બહુ કરી. બે દેશમાં, એમાં એવું લખ્યું છે, બે દેશમાં તે તે દેશના સંતો શ્રીજી મહારાજ સ્થાપિત કરેલા જે દેવ છે એની પ્રત્યે જોડો એટલો બધો આગ્રહ રાખે છે, એટલો બધો આગ્રહ રાખે છે, એમાં જેવો આગ્રહ રાખે છે એવો પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણમાં જોડવાનો જો આગ્રહ રાખે તો જીવાત્માને પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણમાં અભિનિવેશ થઈ જાય, એવી ટિપ્પણી કરીશ. વર્ષો પહેલા કરી, આજે પણ એ વસ્તુ જોવા મળે. અમે તો આના છીએ, અમે આના છીએ, અમે આના છીએ, અમે આના છીએ, આના કોઈ નહીં. અને માનો એના કરવા કોઈ મહેનત કરે એની દિશા તો કેવી કરે. ઓલું કીધું હતું ને આપણે, ઓલું નહોતું કીધું, ઓલું હાંબેલાવાળું કીધું હતું ને, હે અહીં કીધું હતું ને, એવી પોઝિશન છે. પણ વારે વારે થોડું, એ લો ને મહેમાન આવ્યા હતા, એ મહેમાનમાં પોતાના પુરુષને ભાવ હતો પણ ઘરવાળું માને એમ નતો. બિચારો બહારથી ટિફિન લેવા ગયો, ઘરવાળું રોવા માંડ્યું. ઓલે કીધું કેમ રડો છો, મહેમાન કે કેમ રડો, મને તમારો ભાઈ ભૂંડી એવો ભરાણો છે ને ભટકાણો છે ને, મહેમાન આવે ને હાંબેલે હાંબેલે મારે. અરે પણ મારશે તો કે હા, એટલે જ રડું છું, તો અમારે શું કરું, તો જલ્દી ભાગી જાઓ. મહેમાન ભાગ્યા, ઓલો બિચારો ટિફિન લઈને ઘેરે આવ્યો, મહેમાન ક્યાં ગયા, મહેમાન હાંબેલું માગતા જ કે. મેં કીધું નહીં આપું, તે જતા રહ્યા. અરે ન ભાઈ, હામે લાટું મહેમાને કાઢ્યું, મેં કઈ બાજુ ગયા, ઉગમણી બાજુ, લે તો હું આપતું. હા મેં લઈને થયો પાસે, ઉભા રહ્યો, લેતા જાઓ લેતા જાઓ લેતા જાઓ. સાચું કહું, દુનિયા એવા હાંભેલા પકડાઈ દીધા, એવા હાંભેલા. આ પુરુષે તમને એની ઓળખાણ ન થાય એટલા માટે એવા હાંભેલા પકડાઈ દીધા. એમ કે આ લોકો તો લક્ષ્મીનારાયણ દેવ, નંદનારાયણ દેવ ને રાધાકૃષ્ણ કોઈને માનતા જ નથી, ભલામણ હોતા હેનો મનની, હે હોતા હેનો મનની. આ ન માનતા જ ભક્તો હો કરોની પ્રોપર્ટી એમને રાધારમણ દેવને અર્પણ કરી દીધી છે, ન માનતા હોય તો કહો. જઈ શ્રીજી મહારાજ સ્થાપી દેવ, ફરીને કહું છું, શ્રીજી મહારાજના એ સ્વરૂપો છે. ના કોઈ બદ્રિકાશ્રમ વાસી, વૈકુંઠ વાસી, ગોલોક વાસી નથી પધરાવ્યા. મહારાજે માંગરોળમાં સ્વરૂપો પ્રગટ કરીને પોતાના સ્વરૂપમાં લીન કર્યા, એ સ્વરૂપને પધરાવ્યા છે, એ સ્વરૂપ છે. માટે પ્રેમથી દર્શન કરજો, માનજો, પૂજ્યો, સેવા કરજો. પણ ધ્યાન બેટે કે બાપ તેરા હોગા, ધ્યાન ભગવાન સ્વામિનારાયણનું થાય, એટલી જ વાત છે આપણી, બાકી કોઈ વાત જ નથી. પણ હાંબેલાવા પકડાઈ દીધા, એવા હાંબેલા પકડાઈ દીધા તે મહેમાન પાછા જ ન વળે. સારું થયું તો આ કેસેટિન માધ્યમથી બિચારાને આમ થાય કે આપણે આમ આમ ડોકાઈ જ ખરા, કેટલે કોઈલા મારવા માટે પગ્યા અને ડોકાય એમાં ગળા એઠે જ ઘૂંટણ ઉતરી જાય. ઓહો હો, વાત તો આ સાચી છે. એટલે અમારે જ્ઞાન સ્વામી પ્રવચન કીધું ખબર કે તમને બધાને ભલામણ કરી કેસેટો લઈ જજો ને બીજાને આપજો એમ કીધું ખબર તમને, યાદ છે પ્રવચનમાં. મને કે દાડે ને કે મને કે ગુરુ ગયા વર્ષે આપણે ચિંતનનું કર્યું હતું ને એમ કેસેટનું પ્રવર્તન, તો હરિભગત હરિભગત સુધી શ્રીજી મહારાજનું ઓરિજિનલ સિદ્ધાંત ઉપાસના પોગે કે આપણે આ ફેરી કેવું છે. પણ મેં કીધું હું નહીં કહું, કારણ કે પાછું લાવ લો પોતાની કેસેટની વાત કરો, કરવું હું. મેં કીધું હું નહીં કહું, એટલે પછી એને એને કીધું હતું. પણ તમે કાંઈ તેમ ધીમું ધીમું જલ્દી માનો નહીં, કાંઈ ઢીલું ઢીલું માનો નહીં કાંઈ, અને એ વજન દઈને ક્યાંય નહીં. મેં કદાચ કથામાં કીધું હતું એક ફેરી, જાંબિયામાંથી બોટાદ અમારે કથા હતી ને ત્યાં આવી ફોન આવ્યો મને પેલા જયસ્વામિનારાયણ કરી, પછી મને કહે સ્વામી જયસ્વામિનારાયણ, એ કે મેં તમને જોયા તે મને જ જોયા, આપણે આમ ઓળખાણ બોળખાણ કાંઈ નથી. મેં કીધું અહીં ક્યાંથી ડાયરેક્ટ ફોન કર્યો? મને કે સરદારથી ફોન લીધો, કે એસિડ ઉપરથી ફોન લઈને સરદાર કર્યો, નેથી મોબાઈલ લીધો એમ. બોલો, મેં કે શું કામ હતું? એ કે સ્વામી જાંબિયા મેં મધ્ય પ્રકરણની લંડનની કથા સાંભળી શકીએ અને મંડળ ચલાવી છે ને, હવે અમે મંડળમાં એ કેસેટ જ સાંભળી શકીએ, તરી 35 જણા થઈ ગયા છીએ. પણ સ્વામી કેસેટ લંડનની મારી પાસે આવી તે પહેલાં તો એમ થયું હું સાતું બોલે છે કે આને ભાંગીને ભૂકો કરી નાખે કેસેટને, પણ મનમાં થયું આગળ હું બોલે, જરા સાંભળું તો ખરો. સાંભળતા 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 કે મધ્યને એકત્રી સુધી ગયો ને આ પડી ગયો, કહો આવડા મહારાજ આવા મહારાજ. અને સ્વામી હા પડી, મનમાં એમ થયું આ કેસેટ હાથમાં ન આવ્યો હોત તો સત્સંગ તો વર્ષોથી કરતા, પણ એવા સાંભેલા પકડાવેલા હતા ને કાચે ને કાચો મરી જાત. કે આ કેમ કે હિંમત ભગત છે ગયા કાલે એના હાહરા લઈને આવ્યા હતા, કહેતા હતા ને હિંમત ભગત, એના હારા કે અમે તો હાથ પેઢીથી સત્સંગમાં જન્મ્યા હતા. બહુ સારા ભગત છે એ, કે હું તો સ્વામી કાચો જ મરી જાત જો મારા હાથમાં કેસેટનું આવ્યું હોત તો, કે વજ્રામતને મેં જો ન સાંભળ્યું હોત તો કાચે ને કાચો મરી જાત, ભગવાન સ્વામિનારાયણ કેવા છે એમ. એટલે ભક્તો, પણ જો કે અમે એક વાત કહું, ગયા વર્ષે ને આગલે વર્ષે એક સાધુ ગઢડામાં આપણો ઉત્સવ હતો ને 3 વર્ષ પહેલાં, એમ આમ પુસ્તિકા મહારાજ મીજ અવતાર બહુ સરખું છે ને પુસ્તિકા છાપે જ રાખે ને વેચે જ રાખે, એ પુસ્તિકા હાથમાં નામ પદિશ્રમ મને હામાં મળે. મેં કીધું હું હાજરીશ, મને કે હું ખોટું કરું છું? મેં હું હાર રાખ હાજુ કરો, મને કે હું તો વેચવાનો આમ નાકમાં જરા, મને હું તો વેચવાનો. મેં કે તમે વેચે રાખો, અમે સ્વામિનારાયણને જીવમાં ઘાલી દીધા છે, એ નથી નીકળે એમ. હવે ઈ સાધુ બોલે મને કે વાંધ હાચું વેચું મુફો તમ કોઈ લેતું નથી કે. મેં કે શાના લે એમ, તમને કહું છું એક એક હરિભગતના જીવમાં ભગવાન સ્વામિનારાયણની સ્વરૂપની નિષ્ઠા ઉતારી દેજો એમ, એક એકના જીવમાં ઉતારી દેજો એમ, પછી ભલે હાંબેલા વાળા હાંબેલા પછાડતા એમ, પણ એક એકના જીવમાં મારાની સ્વરૂપની નિષ્ઠા ઉતારી દેજો. એની સાથે 35 વાતો અહીંયા પૂર્ણ થાય છે. 36મી વાત આપણે આવતીકાલે સાંભળીશું. સહજાનંદ સ્વામી મહારાજ.